सुखदाता मारा नाथ जी, सर्वकर्ता सुखधाम, मूर्ति तमारे कारण सहनु मन सांभरो आठो जान। हेते हयो स्वाप्यो आपने मुझ आत्म अर्प्यो सदा, मुझ हृदय नी इच्छा एक छे सदा तू मां डूबी जवा। मने वाला लागो छो बहू तमे सर्वस्व छो मारे ना, तम विना मारु कोई नथी, मारो पकड़ी राख जो हाथ। आवड़ी मोटी दुनिया मा हूँ एक नानो एवो जीव, तमने पामी ने सुखी थयो, मारा श्री हरिवर पीव। सदानंदाम्भोधि स्मित रुचिर पूर्णेन्दु वदन प्रफुल्लाम्भो जन्म सद सदृश शोभाक्षी युगल कृपा पारावार, श्रित सकल जीवाति सुख दो महाश्रेयो मूर्ति, जयति सही नारायण मुनि। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, सर्वकारणाय श्री अवतारिणे हरि कृष्णाय नमो नमः। वाला भक्तो, भगवान श्री हरि की असीम कृपा थी आ जबरदस्त माहौल सूरत ने आंगणे वेर्ड रोड स्थित पीवड़ा घनश्याम महाराज ना सप्तम पाटोत्सव निमित्ते स्वामीनायण महिला मंदिर ना आयोजन तले सौजीभाई करशनभाई गाबाणी ची लालजी अने आमनो परिवार एमना यजमान पदे उजवाई रह्यो छे। भगवान नी कृपा विना आ सेवा, आ सुख, आ शांति कदी न मळे। आ अलौकिकता કરોડો ખર્ચીએ તોય ન મળે। આ તો મહારાજ અંદરથી આનંદ આપે, પ્રેરણા આપે, શાંતિ આપે ત્યારે જ અનુભવાય છે। વાલા વાલા નારાયણ મુનિ દેવ, વાલા વાલા ઘનશ્યામ મહારાજ, ખરેખર આપણ સૌ ઉપર બહુ રાજી છે। અતિ હયામાં આનંદ થાય છે કે ભગવાન એના આશ્રિતને કેટલા બધા હાચવે છે। આજે સૌજી કરશન ગાબાણી પરિવાર ખરેખર કૃતાર્થ થયો છે, ધન્યભાગી થયો છે। એણે ભગવાનને, ભગવાનના સંતોને રાજી કરવા પોતાની લક્ષ્મીને છૂટે હાથે ઉદાર દિલે આ મહોત્સવના નિર્માણમાં વાપરી છે। આ સાથે સાત દિવસનો મોટો માહોલ, પાટોત્સવ, યજ્ઞ, શાકોત્સવ, રાસોત્સવ, બધી સેવા એમણે કરી અને સંતો ભક્તોને બહુ રાજી કર્યા છે. સ્વામિનારાયણ મહિલા મંદિરમાં રહીને ભજન કરતા ભગવાન શ્રીહરિને રાજી કરવા જેના આત્માઓ ઝંખી રહ્યા છે એવી બધી ત્યાગી મહિલા બહેનો તેઓ ઘનશ્યામ મહારાજને આરાધતી સુરત સત્સંગ સમાજની બહેનો અને આ બધો જ સત્સંગ આજે આ ગાબાણી પરિવાર ઉપર ખરેખર હૃદયથી રાજી થશે કે એમણે ખરેખર રાજી કરવા માટે આ કામ કર્યું છે. એકવાર યજમાનને તાલી ધ્વનિથી અભિવાદન આપીએ. આ આંબાવાડિયામાં બહુ શાંતિ છે. સારા સારા બધા ભક્તો અહીંયા બેઠા છે. સૌના આત્મા શ્રી હરિજી મહારાજ સાથે જોડાયેલા હોય. પૂર્ણ પુરુષોત્તમની મૂર્તિ સાથે સૌના ચૈતન્ય એકાકાર થયા હોય એવા માહોલમાં આપણે આવીને બેહવાનું થાય એ પણ આપણા માટે જીવનની બહુ ઉત્તમ સદભાગ્યની ઘડી ગણાય. અહીં બેહવા ન મળે, લાખ રૂપિયાની ટિકિટ લો ને તોય અહીંયા ગરવાય ન મળે. આ તો એવી જગ્યા છે, આ એવું વાતાવરણ છે. અહીં આવીને જે બેહે ને એના કરોડો જન્મના પાપ બળે એવી આ કથા છે. આ સંતોના નેણા ભરીને દર્શન કરે ને એના રજોગુણ ધોવાઈ જાય, એના તમોગુણ નાશ પામે, એના સત્વગુણ અભિવૃદ્ધિ પામે. આ કથા કાનરૂપી પડિયાથી પાન કરનારાઓના અંતરમાં ભગવાન ઉતરે છે. મંજુ કેશાનંદ સ્વામી જેવા પુરુષોત્તમને પામેલા, પુરુષોત્તમને હાથે દીક્ષા લઈને નામ પામેલા મહાન સંતના હાથે લખેલા, એને નજરે જોયેલા અતિ પ્રમાણભૂત પરમ સત્ય ઐશ્વર્યો પરચાવો હું અને તમે આ સુરત નગરીમાં અતિ ભાવથી ગાય સાંભળીને પોતાના જીવને ભગવાનનો મહિમા વધારી ભગવાનમાં અતિ હેત કરીને જોડીએ છીએ. આ નાનું એવું કામ નહીં કરતા આપણે. બીજાને શું આમાં ખબર પડે કે આપણે શું કરીએ છીએ? એવરેસ્ટ શિખર ઉપર ચડી આવવાનું હેલું છે, ચંદ્ર ઉપર જઈ આવવાનું પણ હેલું છે, બાહુબળથી સમુદ્ર તરી જવાનું પણ હેલું છે, પણ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાવાનું કામ હેલું નથી. એ કઠણમાં કઠણ સાધન છે અને એ આપણે અહીં બેઠા બેઠા કરીએ છીએ. આ મહોત્સવ આખો આપણા જીવને ભગવાનમાં જોડવા માટે છે, માત્ર ને માત્ર, બીજો કોઈ આનો હેતુ નથી. એટલે જીવ ભગવાનમાં જોડાય. એકદમ શાંતિ, મજા બહુ આવે છે. ભગવાન સ્વામિનારાયણની કેટલી બધી કૃપા છે કે આપણે આ સંપ્રદાયમાં આવ્યા છીએ, ભગવાન મેળવવાની ઈચ્છા છે અને ભગવાન મળે એવો મહારાજે માહોલ આપ્યો છે. જો સમજીને હવે છે ને સાચું ખોટું ઓળખી વિવેક કરી અને ભગવાન ભજી લઈએ ને તો બેડો પાર થઈ જાય એમ છે. આવો આપણે હરિચરિત્રમાં ડૂબીએ. વડોદરાના પરચા ચાલે છે, એક પછી એક પરચો જોયા જેવો છે. વડોદરાના રામચંદ્ર વૈદ ભગવાનના ભગત થયા. ભગવાન સ્વામિનારાયણમાં એને બહુ હેત થયું. તે મહારાજના દર્શન વિના રહેવાય નહીં એવું હેત થયું. એકવાર રામચંદ્ર વૈદ ભગવાનના દર્શન ઘણાક દિવસથી નહીં થયેલા ને એટલે બહુ દુઃખી થઈ ગયા. આને ભક્તિ કહેવાય. શ્રી ઘનશ્યામ દર્શ બિનુ યહી બહુત દિવસ બીતી ગયે તે હું ભગવાનના દર્શન વિના બહુ દિવસ વહી ગયા છે. સોઈ સોચ જુત સોયા જબહી શ્રી ભગવાન પધારે તબહી. શોકમાં ને શોકમાં હાંજે હુતાઓ કે કેટલાય દિવસથી મને મહારાજના દર્શન નથી થયા, ભગવાન હમણાંથી કાંઈ વડોદરા આવ્યા નથી, તેમ મુજથી નથી જવાનું ત્યાં સુધી, એવો વ્યવહારે રાખ્યો મને રૂંધી. કોણે રૂંધી રાખ્યો? વ્યવહારે રૂંધી રાખ્યો. તમે વ્યવહાર ભાડ્યો કોઈ દી? એને બે મોટા શિંગડા હોય મોર, એમાં જો ભરી ગયા તમે તો જય સ્વામિનારાયણ. સમજ્યા? વ્યવહાર કરતા પાડો હારો, ખૂંટીઓ હારો, કે એમાં કદાચ તમે જીવતા છૂટો, પણ જો વ્યવહાર નામના રાક્ષસમાં તમે ગરી ગયા તો ભગવાનના ન રહ્યો, સાધુના ન રહ્યો, અક્ષરધામના ન રહ્યો, કલ્યાણના ન રહ્યો, ને ક્યાંયના ન રહ્યો, લક્ષોરાશીના જમપુરીના તમે થઈ જાઓ આખા. અને આ સંસાર એટલે વ્યવહાર, નરી ઔપચારિકતા, અને સમાજે ભેળા થઈને નિયમો ઘડીને લઠ કરી નાખેલી બાબત, એમાં કોઈ ગલાણો એ બિચારો નીકળે કેવી રીતે કહો જાય. એવો વ્યવહારે રાખ્યો મને રૂંધી. વ્યવહારના બંધન તોડી નાખે, સંસારના બંધન તોડી નાખે, માયાના બંધન તોડી નાખે, એ ભગવાનના સ્વરૂપમાં દિલ જોડી રાખે, બધાનું કામ નથી. જેનાથી આ બધા માળખા તૂટે નહીં, એનું દિલ હરિમાં જૂટે નહીં, ભાગ ભાગ કરે. તેમ છતાંય ભગવાનના ભક્તની ભગવાન પોતે સહાય કરે છે. હોતા હોતા શોક કરે છે કે આ વ્યવહારે મને ભગવાન પાસે જવા ન દીધો. ત્યાં મહારાજને દયા આવી, ભગવાન સ્વામી નારાયણ રામચંદ્ર વૈદ્યને ઘરે વડોદરે પ્રગટ થયા. નિજ ઘર મે આયે ઘન શામા, તબ થયો તેજ પુંજ અભિરામા. પોતાના ઘરમાં પ્રભુ પધાર્યા, અંજવાળા અંજવાળા થઈ ગયા. લક્ષ્મીએ સહિત ભગવાન શ્રીહરિ પધાર્યા છે. રામચંદ્ર વૈદ્ય એકદમ ઉભા થઈ ગયા. આનંદ માતો નથી બ્રાહ્મણને, વારે વારે પરમાત્માને વંદના કરે છે, બે હાથ જોડ્યા છે કે પ્રભુ બહુ કૃપા કરી આપ મારે આંગણે પધાર્યા, મને દર્શનની બહુ જ અંદર ઈચ્છા થઈ હતી, આપે મારો મનોરથ પૂરો કર્યો, મારા નાથ તમે કેટલા દયાળુ છો, અહો પ્રભુ હારું થયું, આવ્યા, હાલો પ્રભુ હાલો, ગાદલા ગોડડા નાખીએ બેહો અને સુંદર રસોઈ બનાવીએ, નાથ થાળ જમો કૃપા કરીને, ભક્તરાજ અમારા દર્શન કરી લ્યો. તમારો અમારા દર્શનનો ભાવ જોઈને, એ પૂર્ણ ભાવ જોઈને અમે આવ્યા છીએ, અમારે જમવાની ઈચ્છા નથી. ભક્તરાજ વિશેષમાં એટલું કહીએ છીએ કે તમારા ઘરના સર્વે મનુષ્યને કહો મહારાજ આવ્યા છે, હાલો દર્શન કરી લ્યો, એમ કહો. લ્યો આ રાજી કહો, તમારા ઘરના બધાને કહો અમારા દર્શન કરી લે. બોલો દયાળજી, કે મારી બેન રળિયાતને બોલાવી લાવું? બોલો. બોલાવા ગયા મહારાજ, વે ગયા. નહોતી મરજી મહારાજને રળિયાતને દર્શન દેવાની, પણ દયાળ રાજી રળિયાત થઈ ગયો તો રળિયાતને બોલાવા ગયો, દેવાલો વહી ગયા. પણ જો ભગવાનની મરજી હોય તો ભગવાન સામેથી કે બોલાય તારી બેનને, બોલાય તારા બાપને, બોલાવો તમારા કુટુંબને, કયો બધાને, મહારાજ આવ્યા ચાલો દર્શન કરી લ્યો. જો આવું હોય, બોલ્યા રામચંદ્ર, બોલાવો બધાને, આખા ઘરને જગાડ્યા, બધાને બોલાવીને ભેગા કર્યા, મહારાજના હૌને દર્શન કરાવ્યા છે, નાના મોટા બધા કુટુંબીઓએ પરમેશ્વરના દર્શન કર્યા, અને પછી બધાએ માંડ્યા ભગવાનને કહેવા, હે નાથ આપ તો અઢળક ઢળ્યા, અમારા ઉપર અઢળક ઢળ્યા. તબહી કયો ભગવાન દર્શન દેને આયે તવ. મહારાજ કે અમે તો તમને દર્શન દેવા આવ્યા છીએ. યું કહી જન સુખ દાન ચલનિક સે પુની શ્રી હરી. એટલું કહેતાની સાથે ભગવાન અદૃશ્ય થઈ ગયા. પરમેશ્વરની મરજીમાં વહેવું એટલો જ ભગવાનના દાસનો ભક્તનો ધર્મ છે. ડાપણ કોઈ પ્રકારનું પરમેશ્વર આગળ કરાય નહીં. અને જ્યારે જ્યારે ભગવાનના કોઈ પણ ભક્તે ભગવાન આગળ ડાપણ કર્યું છે ત્યારે એ ભક્તને જરૂર નુકસાની ગઈ છે, ખોટ જ જાય એમાં. અને એક વાતનું ધ્યાન રાખજો, ભગવાનના ભક્ત થયા પછી પરમેશ્વરની આગળ કદી કાંઈ માગશો નહીં. કેમ જે એની પાસે માગવાન ન હોય, આપણું જે હોય એ એને આપી દેવાનું હોય. ખબર જ નથી ઘણાને કે ભક્ત શું કામ થવાનું. ભક્ત એટલા માટે થવાનું કે આપણી જાત અને આપણું જે કાંઈ જાત સાથે વળગેલું છે એ બધું ભગવાનને દઈ દેવું. એની પાસેથી માગવાનું હોય જ નહીં, બધું એને દઈ દેવાનું હોય. શું અદ્ભુત વાત છે. બીજી વાત જાણો છો કે ભગવાન પાસેથી માગવું એટલે કે છેતરાવું. જેણે જેણે ભગવાન પાસેથી આ લોક સંબંધી કાંઈ પણ માગ્યું છે એ બધા જ છેતરાણા છે. જેણે કાંઈ માગ્યું જ નથી એ બધા ખાટી ગયા છે. પણ આપણે જાતના માંગણને તે માગી માગી કરવાની ટેવ પડી ગઈ છે. અને ભગવાનનો ઉપયોગ આપણે કરકર જ કરીએ છીએ, પરંતુ પરમેશ્વરના ઉપયોગમાં આવી જવાની વાતને તો સમજતા જ નથી. એટલું બધું મગજ કાટ ખાઈ ગયેલું છે કે કોઈ વાતનું અંજવાળું જ થતું નથી. માલિક બોલો, પરમેશ્વરનો ઉપયોગ થાથા જ કરે છે. રોજ ઉઠીને ભગવાન હવે થોડુંક આટલું કરી દો ને, પ્રભુ જો થોડુંક આ પતાવી દો ને, ભગવાન જો આટલું આમ થઈ જાય ને, ભગવાન કેમ થઈ જાઓ એમ થઈ જાઓ. ભગવાન કરશે, નહીં કરે એવું નહીં, પણ એમાં એનો રાજીપો નથી. એમાં આપણી ભક્તિનું ફળ વપરાય છે, આપણું બેલેન્સ વપરાઈ જાય છે. પરમેશ્વરની આગળ આપણા સંકલ્પોને સિદ્ધ કરાવી કરાવી કરીએ ને, એમાં તો પરમેશ્વરને અને આપણે છેટું છેટું થતું જાય છે, વચ્ચે આવરણ વધતું જાય છે. સૂક્ષ્મ વાત કહું છું થોડીક. માટે ભગવાન આગળ કાંઈ માગવું એ પોતે છેતરાવા બરાબર છે. એને બધું દઈ દેવાય, આત્મા એને હોંપી દેવાય. એક ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ પોતાનું રખાય જ નહીં, તો જ આત્યંતિક કલ્યાણ થાય. જો કાંઈ પણ તમે તમારું કરીને રાખ્યું તો એ તમને ભગવાનના સ્વરૂપમાં જોડાવવામાં નડવાનું નડવાનું નડવાનું, અને એને લઈને પછી લક્ષ્ચોરાશીમાં રખડવાનું 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 યુગો સુધી રખડવાનું. બોલો શું કરવું છે. કલ્યાણ જોઈએ છે કે ભગવાન પાસેથી આ લોકની દેહની બધી જ વ્યવસ્થા અને સગવડતાઓ જોઈએ છીએ. આ લોકના સુખ અને પરલોકના સુખ એ બંને કરતા ભગવાનના ઘરમાં ભગવાનમાં ડૂબીને રહેવું એ રૂપ જે મોક્ષ તે અલગ વસ્તુ છે, એ ત્રીજી બાબત છે. આ લોકનો આનંદ સુખ અને સ્વર્ગાદિક લોક એટલે કે પરલોકના ભોગ સુખ અને આનંદ એના કરતાય ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાવું એ વસ્તુ અલગ છે. એને કોક ડાયા જ સમજે. અને એવા જે ભક્ત હોય કે જેને ભગવાનનું જેમ છે એમ સ્વરૂપ જણાણું છે, ઓળખાણું છે, મહારાજની મૂર્તિની અલૌકિકતા જેના માનસમાં પકડાઈ ગઈ છે, એ પરમેશ્વરની આગળ કદી ક્યારેય કશું ન માગે. આપણે ભગવાન કેવા છે કહું, એક્સ્ટ્રા વ્હીલ જેવા. એક્સ્ટ્રા વ્હીલ શું કામ આપણે હારે રાખીએ. ગાડીને ચાર પૈડ્યા હોય ને, એક વધારાનું ઠાઠે રાખ્યું હોય, ખબર છે ને, શું કરવા રાખ્યું હોય મને કહો છો. આ ચારમાંથી એકાદાને પંચર પડે તો ઓલું સડાવવા હારું. એમ આપણી ભજન ભક્તિને ભગવાન એ બધું શું કરવા ખબર છે, કે સંસારના ભોગ સુખ અને આનંદ ઉત્સાહમાં જો ક્યાંક પંચર પડે તો ભગવાનને કે સંતોને ચડાવાય. એમાં વાંધો ન આવે એમ, હારા હારી હોય તો ઠીક. એક બીજી વાત કરું, ભગવાનનો આપણે ઉપયોગ કેવો કરીએ છીએ ખબર છે? પેન ક્લિયર ગોળી જેવો પરમેશ્વરનો આપણે આ ઉપયોગ. પેન ક્લિયર ગોળીમાં સમજાય છે તમને? એ ક્યારે લેવી પડે દુખાવાની ગોળી? કંઈક દુખાવો થાય ત્યારે, નહીતર એ ગોળી લઈ. એમ આપણે જે આ સંસારમાં રહીએ છીએ એમાં કાંઈક દુખાવો થાય ત્યારે ભય ભગવાન, હે સંતો, લે આ ગોળી લીધી, નહીતર પડ્યા રહે જ્યાં હોય ને, કોઈ જરૂર નહીં. આ આપણું ભગતપણું જોયું ને, આમ ભગત ન કહેવાય, સમજ્યા? દર્દ મટે વૈદ વેરી. ભણી રહ્યા પછી શિક્ષક ક્યાં ગયો ને ક્યાં રહે છે એ કયા વિદ્યાર્થીએ તપાસ્યું? આવા મતલબી જે હેત છે, આવા સ્વાર્થી જે ભગત છે, એને ભગવાનને હું હેત કે હાંધો હોય. જોઈ લો ને બધું. ભગત થવું હોય તો ગોપીઓ જેવા થવાય, ભગત થવું હોય તો લાડુબા મોટીબા ને દાદા ખાચર જેવા થવાય, ભગત થવું હોય તો પર્વતભાઈ જેવા થવાય. ભગત થતા શીખવું જોઈએ. કપાળના કોટ જેવા ભગત થઈને શું કામ છે? ભગતની સંખ્યાઓમાં વધારો કરીને મંદિરોમાં ભીડ વધે અને ભગવાનને કંટાળો વધે એવું શું કરીને કામ હોય? ભગત થાયે તો એવા થાયે કે મહારાજ જોઈને રાજી થાય, વાહ મારો ભગત વાહ. હે શેખ મૈયાની સીડી જોઈ બોલો, એ જોજો, એમાં ખબર પડે ભગત કેવા થવાય. સમજાણો? આપણને ખબર પડતી હોય કે ન ખબર પડતી હોય, ભગવાન વિનાની બધી જ ઈચ્છાઓને વાસના કહેવાય. હારી હોય તોય ને ખરાબ હોય તોય, ભગવાન સિવાયની બધી જ ઈચ્છાઓને વાસના કહેવાય. અને વાસના એક જ વાત કરે, વાસના એક જ વાત કરે, શું? કે ઉપયોગ કરી લેવો એમ. પછી ભગવાનનો, સાધુનો, સંપ્રદાયનો કે મંદિરનો, ગમે એની ક્રેડિટનો, ગમે એનો ઉપયોગ કરી લેવો. વાસનાની આ એક જ વાત હોય. અને પ્રેમની વાત સાંભળી તમે? વાસનામાં અને પ્રેમમાં બહુ ફેર છે. પ્રેમ એક જ વાત કરે કે ઉપયોગમાં આવી જાઉં, બસ એને ઉપયોગ કરી લેવો ન હોય, એને ઉપયોગમાં આવી જવાની ઈચ્છા હોય. જો ભગવાનમાં આપણને સાચું હેત હોય તો ભગવાનના ઉપયોગમાં આવી જવાના જ અખંડ ઉમળકા હોય, એનો ઉપયોગ કરવાનો તો કોઈ દી વિચાર સુદ્ધા ન થાય. પ્રેમમાં તો ડૂબવાનું જ હોય, પ્રેમમાં તો લૂંટાઈ જવાનું હોય, પ્રેમમાં તો ખુવાર થઈ જવાનું હોય, પ્રેમમાં તો ખોવાઈ જવાનું હોય. પ્રેમમાં અહમની ગણતરી ન હોય, ત્યાં તો પ્રિયતમનું જ સ્મરણ હોય. અને એવો સાચો સ્નેહ થાય ત્યારે ભગત થયા ગણાય. થોડુંક અઘરું છે પણ એવી ભગવાનમાં શુદ્ધ ભક્તિ થયા વિના ભગવાનના ધામમાંય, ભગવાનની સેવામાંય રહેવાશે નહીં. માટે સાવધાન થઈને શુદ્ધ પરમેશ્વરના સ્વરૂપને ઓળખો, શુદ્ધ એમાં સ્નેહ કરો અને મહારાજમાં ડૂબો. પુન્યક દિન યહી ગેહ મોજારા, અગ્નિ કી ભઈ અતિ બડી જ્વારા. એકવાર વડોદરા રામચંદ્ર વૈદ્યને ઘરે કાંઈક રાતે હળગ્યું. સબહી જન નિદ્રાવશ હોઈ, બધા ઊંઘતા હતા, સોઈ રહે નહીં જાગત કોઈ, બધા ઊંઘી ગયા છે, કોઈ જાગતું નથી. ઘર હળગ્યું એની ખબર કોને હોય? સાંભળજો, ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. કોઈએ પ્રાર્થના કરી હતી કોઈએ કહ્યું તું મહારાજ આવો એમ નથી કહ્યું, કેમ જે કોઈ જાગતું જ નથી, કોઈને ખબર જ નથી, તો પ્રાર્થના કરવાની વાત ક્યાં રહી? તોય ભગવાન સ્વામિનારાયણ એની મેળે આવ્યા. આ શુદ્ધ પ્રેમનું ફળ છે. જો ભગવાનમાં આપણને પોતાને ભગવાન માટે વપરાઈ જવાનો ભાવ હોય, ભગવાનને આપણે માટે વાપરવાનો નહીં, સત્સંગને આપણે માટે વાપરવાની ભાવના નહીં, સત્સંગ અર્થે આપણે ઘસાઈ મરવાની જો વાત હોય, તો ભગવાનને કહેવું નથી પડતું કે તમે અમારી રક્ષા કરવા આવજો. આપણે ઊંઘતા હોઈએ ને એ આવે, ભગવાનને કહેવું પડતું નથી કે અમારી રક્ષા કરવા આવો. જો આવ્યા, આખું ઘર હૂતું છે, કોઈને ખબર નથી કે અમારું ઘર હળગ્યું છે. પ્રભુ આવ્યા, બધા નિદ્રામાં છે. ભગવાન શ્રી હરિએ ઘરમાં પ્રગટ થઈ એની દીકરીને જગાડી. બારણા બંધ હતા એટલે બહાર પ્રગટ થાય તો ઘર ખોલે કોણ? બધા ઊંઘી ગયા છે. મહારાજ કહે છે, કલા હુતા છો કેમ, જાગો. પણ એની દીકરી બહુ ઊંઘમાં હતી, જાગી નહીં. ત્યારે મહારાજે એની બા અમૃતબાને જગાડ્યા, ઉઠો, તમારા ઘરમાં આગ લાગી છે અને તમને સુખેથી નિદ્રા કેમ આવે છે, જાગો. ત્યારે અમૃતબા જાગ્યા. તબ જાગી સોય અમૃત બાઈ, નિજ પતિ વૈદકું કહ્યો જગાઈ. પોતાના પતિ વૈદરાજ રામચંદ્રને જગાડ્યા, ઉઠો, તુમ ક્યું સોઈ રહે હો સુજાના, અપનો ગેહ જરત, આપણું ઘર બળે છે. કોણે કહ્યું? મહારાજે કહ્યું. ક્યાં છે મહારાજ? આ ઊભા, ઉઠો. ઊભા થઈને મહારાજને પગે લાગ્યા. મહારાજ કે, પહેલાં ઘર ઓલવો. ઘરના કે, જુઓ ક્યાં હળગ્યું છે. પછી વૈદરાજે તપાસ કર્યો, જઈને ઓલવી નાખ્યું અને મહારાજ પાસે આવીને કહે છે કે, હે મહારાજ, આજ આપ જો ન પધાર્યા હોત તો અમારો નાશ થાત. આ લાકડાનું ઘર ભડભડ ચારેય કોરચી હળગેત, અમે ક્યાંથી નીકળત? આપે કૃપા કરી અમને મૃત્યુના દુઃખથી ઉગાર્યા છે. ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા, વૈદરાજ, અમે ભક્તોના દુઃખ મટાડવા સારું જ આ વખતે અવતાર ધારણ કર્યો છે. આ વખતનો અવતાર અસુરોનો સંહાર કરવા પૂરતો જ નથી, પણ વાલા વાલા મારા આશ્રિતોના દુઃખ મટાડવા ને એમને એવા લાડ લડાવવા કે ન પૂછો વાત. એટલે જ અમે પ્રગટ થયા છીએ, માટે હું કોઈ રીતે મારા ભક્તોને દુઃખી જોઈ શકીશ નહીં, એને દુઃખ આવવા દઈશ નહીં. એટલું બોલીને વાલો અંતર ધ્યાન થઈ ગયા. આવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે, આપણા જેવો નસીબદાર આ બ્રહ્માંડમાં કોઈ નથી. આવા ભગવાનને રાત દિવસ ભજવા નહીં તાર કરવું છું, બીજો કોણ સુખી કરી દેવાનો છે આપણને? શા હારું એવું માનવું જોઈએ કે હું અહીંથી સુખી થઈશ ને અહીંથી સુખી થઈશ ને, આ મારું હારું કરી દે ને આ મારું હારું કરી દે. કોઈના હાથમાં કાંઈ નથી, બધું એકના જ હાથમાં છે, ઓનલી એકના જ હાથમાં, એક જ સ્વતંત્ર છે, બાકી બધા એનું દીધેલું કળથું ખાય છે, કોઈની પાસે કાંઈ નથી. માટે સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને સર્વ ભાવથી હોંપાઈ જવું, બસ હોંપાઈ જવું, એના થઈ જવું, એની મરજીમાં ભળી જવું, એની ખુશીમાં જ પોતાની ખુશી માનતા શીખો, એના રાજીપામાં જ રાજી રહેતા શીખો, બેડો પાર થઈ જાય. આ વાત આજ નહીં તો કાલ, આ જન્મે નહીં તો કોઈ પછીના જન્મે, હો જન્મે સમજવી પડશે. આપણે આપણું સ્વરૂપ સમજવું પડશે કે આપણે પરમાત્માની આગળ બિલકુલ પરતંત્ર છીએ, એને આધીન છીએ, એની આગળ આપણે અતિ અસમર્થ છીએ, અને આપણે પુરુષોત્તમના ઉપયોગની જ વસ્તુ છીએ, એને માટે જ છીએ. આપણે આ નક્કર સત્યને જેદી સ્વીકારશો તેદી મુક્ત થાઓ. આ જેમ છે એમ હું જે બોલ્યો એ વાત જ્યાં સુધી મગજમાં નહીં બેહે ત્યાં સુધી કલ્યાણને આપણે છેટું જ રહે. મરી જશું મહેનત કરીને તોય કલ્યાણ આપણી પાસે નહીં આવે. ભગવાનને ઓળખ્યા વગર, પોતાના આત્માના સ્વરૂપને જાણ્યા વગર કેવી રીતે આત્મા પરમાત્માનું મિલન થશે? પરમેશ્વર સ્વતંત્ર છે, આત્મા સદા પરતંત્ર છે, એને આધીન છે, એને માટે છે. હવે આપણે ભગવાનને આપણે માટે કરવા જઈએ એ તો કેટલી ઊંધી બાબત કહેવાય. માટે ભગવાનના ભક્તો જ આ બધા ઐશ્વર્ય પ્રતાપની વાતો આવે છે. ભક્તના લેવલે આ બધી વાતો છે. પરમેશ્વર પરચો પૂરે કે ન પૂરે, આપણે તો એમની મરજીમાં વહ્યા કરવું, બસ એ જ આપણો ધર્મ છે. કોઈ પણ પ્રકારનું માન ભગવાન પાસે ન રખાય. કોઈ પણ પ્રકારની આ લોકની ભૌતિક સુખની, દેહ કે દૈહિક પદાર્થની પરમેશ્વર પાસેથી ઈચ્છા ન રખાય. એને બધી જ ખબર પડે છે, એ બધું જ જાણે છે. મારા ગુરુ રાધારમણ સ્વામી ખાનદેશી છેલ્લે બીમાર થયા, નડિયાદમાં સ્વામી હતા. સ્વામીને પીડા થતી હતી. એકવાર સ્વામીને મેં કહ્યું કે સ્વામી, મહારાજને પ્રાર્થના તમે કરો કે ન કરો આ પીડા મટાડવાની? મને કે ગાંડા, મહારાજને એવું કહેવાય? મેં કીધું ન કહેવાય. તો કે ના. મેં કેમ ન કહેવાય? મને કે મહારાજ હું નથી જાણતા. ઘણી પીડા થતી હતી તો પણ એ મોટા સંત ભગવાનને કોઈ દી એમ ન કે મને આ મટાડો એમ. પ્રભુને બધી ખબર છે. ભગવાન આપણું હારું જ કરતા હોય. બોલો આવી વાત. પછી નડિયાદના હરિભક્તોને એમ થયું કે સ્વામી બીમાર છે ને પીડા બહુ થાય છે, તે આપણે ધોઈને કરીએ. મને પૂછ્યું, મને કે સ્વામીને સારું થાય એટલા માટે અમે બધા ધોઈને કરીએ? મને તો સારું લાગ્યું. મેં કીધું કરો ને, સારું કહેવાય. એટલે નડિયાદના હરિભક્તે મંદિરમાં ધૂન શરૂ કરી અને સ્વામી ઉપલે માળે હતા. ધૂન થવા માંડી એટલે એમને ગમે તે રીતે ખબર પડી એટલે મને બોલાવ્યો. મને કે અહીં આવો. મને કે આ ધૂન શેની થાય છે? એટલે મેં તો હરખમાં કીધું. મેં કે સ્વામી તમને સારું થાય ને, પીડા ન થાય ને, એને માટે હરિભક્તો અમે બધા મળીને ભગવાનને ધૂન કરીને પ્રાર્થના કરીએ છીએ. મને કે બંધ કરાવો. મેં કીધું કેમ સ્વામી? મને કે ના બંધ કરો. શું કામ બંધ કરવાની? મને કે ભગવાનને કાંઈ ન કહેવાય, ભગવાન આપણું સારું જ કરતા હોય. મારા ગુરુ કહે છે ધૂન બંધ કરાવો. આ વાતનું તો આશ્ચર્ય હજી મને માથામાં નથી મટતું. એટલા માટે નથી મટતું કે એમની જે ઊંચાઈ છે એને હું આટલા વર્ષે આંબી નથી શકતો. મારા પગ અધર થઈ જાય છે. કેમ? જે આટલા વર્ષે મને કાંઈ દુઃખ કે પીડા આવી હોય ને જો કોક પ્રાર્થના કરે તો મને ગમે. ને મારા ગુરુ કહે ધૂન બંધ કરાવો, ભગવાન મારું સારું જ કરશે. ભગવાનને કોઈ કાંઈ ન કહેશો, મારા પ્રભુને કોઈ પ્રેશર ન કરો. તમે આ ધૂનને પ્રાર્થનાને બધું કરો ને, મારા ભગવાનને ન કરવું હોય તોય કરવું પડે, બસ એની મરજીમાં રહેવું છે. આવા હતા મારા ગુરુ. હજી મને એ નથી અંબાતું. હું બળ ઘણો કરું છું, સમજ્યા? આંબી જવું છે, એની ઊંચાઈએ પહોંચવું છે. હવે હું તમને કહું કે તમે બીમાર હો, પીડાનો પાર ન હોય, અને હરિભક્તો કે સાધુ જો ભગવાનને પ્રાર્થના કરે તમને સારું થાય એના માટે કેટલું ગળ્યું લાગે? આપણે તો 10 જગ્યાએ ફોન કરીને કહેતા હોઈએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરો ને આ મને કાંઈક સારું થાય, કહીએ છીએ કે નહીં? તે મારા ગુરુ મને કહે કે ન કહેશો મહારાજને કાંઈ, મારા મહારાજને કાંઈ ન કહેશો, એને મોજું કરવા દો. મને એટલી ખાતરી છે કે મહારાજ મારું સારું જ કરે છે. એટલે હવે આ સમજણી ક્યાંથી લાવી? મારાને તો મારે ક્યાંથી કાઢવી? એ મોટા પુરુષની સમજણને કેમ આંબવું, ન્યા કેમ પહોંચવું? અહીં પાટે બેન કથા જ થાય. પણ મરણ પથારીએ હોતા હોય એને પીડાનો પાર ન હોય, વળ ખાતા હોય આમ આમ, એવે ટાણે આપણું ભલું થાય એની ધૂન કે પ્રાર્થના કોઈ કરે ત્યારે એને બંધ કરાવી દેવી, એ તાકાત ક્યાંથી લાવવી? મહારાજે કીધું ને કે હોળી ઉપર હુવાડે હોય ને અમે ત્યાં ઊભા હોઈએ, મોઢેથી તો અમને એમ ન કે મહારાજ બચાવે તો સારું, પણ મનમાં એ સંકલ્પ ન કરે કે આ મહારાજ મારી રક્ષા કરે તો સારું. ઈ ભક્તિ, ઈ સમર્પણ, એ ઊંચાઈ અમે નજરે જોઈ તે મહાપુરુષમાં અનુભવેલી. આ કાંઈ પારાયણ કથાની વાત નથી, આ અનુભવની વાત છે. ઈ ક્યાંથી કાઢું? આપણને સારું લાગે કે ન લાગે, એમણે ધૂન બંધ કરાવી હતી. જો આ ભગતજીને પૂછો એને ખબર છે, આ ભંડારી સ્વામીને ખબર છે, આ મુનિ બાપાને ખબર છે, ધૂન બંધ કરો. મેં કહ્યું પણ સ્વામી ભગવાનને પ્રાર્થના અમે કરીએ એનો કાંઈ બાદ ન ગણાય, તમે કદાચ ન કરો તમારે માટે પ્રાર્થના, પણ અમે જે પ્રાર્થના તમારે માટે કરીએ છીએ એનો તો કાંઈ વાંધો ન ગણાય. મને કે ના, મારી ન કરતા, કરવી હોય તમારી કરજો. એટલે અમારી થાય નહીં, અમારે કોકની થાય. સ્વામી કે ના કરો, માં બંધ કરો, બંધ કરાવી હતી ધૂન. નડિયાદના હરિભગતને ખબર છે ધૂન બંધ કરાવી, મારી ભગવાનને પ્રાર્થના ન કરશો. ભગવાનને જેમ મને રાખવો હોય એમ રાખવા દો. હાલો લ્યો હાલો, આવું ક્યાંથી કાઢવું? આ નાની હુની વાત નથી, આ તો અઘરું છે. ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ, બહુ કઠણ કામ છે. સમજ્યા? દેહ ગેહ દારા દામનું કરવું સુખ હરામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. દેહ ગેહ દારા દુઃખ એમાંથી સુખ આવે એવું ભૂલે ન પડે ભાન. આ લોકના આ દેહના કોઈ સુખ ઈચ્છે જ નહીં, અને આ લોકના આ દેહના દુઃખને ગણે નહીં, પોતાના સ્વરૂપને આત્મા માને અને એ આત્મામાં સાક્ષાત પરમાત્મા બેઠા છે એમ માને. હું શરીર છું, મારો શરીરી પુરુષોત્તમ નારાયણ છે, બાકી બધું ખોટું છે એવું બરાબર સમજી લીધું હોય એને ભગત કહેવાય, એને સંત કહેવાય. બાકી તો આપણે જ બધા પાપા પગલી કરીએ છીએ. એ આમનામ કરતા કરતા કોક દાડો સાધુ થાહું કા કોક દાડો ભગત થાહું, અને જો સમજીને કરશું મહેનત તો થાહું, નહીં તો આમનામ મરી જાહું ને કાંઈક પાછા જન્મશું. કેમ કરોડો જન્મ લીધા તોય પૂરું ક્યાં થયું? પૂરું તો થયો નથી. હજી કરોડો જન્મ લેવું તો શી ખબર પૂરું થાય કે નહીં થાય. કારણ કે કાંઈક ને કાંઈક દેહની ને આ લોકની ઈચ્છાઓ રહે છે, એ કોઈ રીતે ટાળી ટળતી નથી. તે સાધુ થયા હોય એને ન ટળતી, ને સંસારમાં રહ્યા હોય એને ન ટળતી. સુકાનંદ સ્વામીનું આખ્યાન કોણે કોણે સાંભળ્યું? હાથ ઊંચો કરો જોઈએ એમને. એમાં મુક્તાનંદ સ્વામીની વાત સુકાનંદ સ્વામીએ કરી, એ સાંભળી? કોની કરી? મુક્તાનંદ સ્વામીની કરી. તો હું તમે કોણ? રૂમાડા બેઠા થઈ જાય કે આ તો અઘરું છે, સમજે જ કોણ? આજકાલ કથા વાર્તાના અંગ ગહાતા જાય છે, વ્યવહારના અંગ વધતા જાય છે, સમજાણો? કથા વાર્તા મંદિરે મંદિરે પહેલાં જેટલા પ્રમાણમાં થતી હતી અને સભા મંડપો ગાજતા હતા એવું હવે નથી. હવે કથા વાર્તા કરનારા કે કથા વાર્તા સાંભળનારા બહુ ઓછા, સેવા કરવાના અંગ હશે પણ શાસ્ત્ર અભ્યાસ ગયો, ધ્યાના અભ્યાસ ગયો, ભજનના અંગ પણ હાવ ગહાઈ ગયા. તમે જુઓ નજર ફેરવીને, બહુ ખોટું થયું. આ જે થયું ને બહુ ખોટું થયું. ભજનના અંગ સાર ધાર અમારે ને તમારે હોવા જોઈએ. અથાણાવાળા સ્વામીને લાખો વંદન કરું કે રોજની હજાર માળા ફેરવા પછી ડુહા હુએ. બોલો, આપણને જ કોઈને ભજન કરવું જ ક્યાં ગમે? નો પાઠ કરવા ગમે, એનો ધ્યાન કરવું ગમે. પાંચ માનસી કરવામાં કીડીઓ સડે ને. કથા વાર્તામાં એમ થાય કે ખોટો ટાઈમ બગાડવો, હાલો આમ રખડીને આ કરીને તે કરી હેઠો બે વર્ષો સુધી કથા સાંભળીશ ત્યારે જ્ઞાન તને થાય જેમ છે એમ. આ હેલું નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કૃપાનંદ સ્વામી જેવા ને ગોપાલન સ્વામી જેવાના ભેળા બ્રહ્માની આયુષ પર્યંત કલ્પકાળ સુધી શ્વેતદ્વીપમાં કે બદ્રિકાશ્રમમાં બેઠા બેઠા અખંડ ગોષ્ઠી કરીએ ત્યારે સમજાય, ત્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય. એક શબ્દે જ્ઞાન તો ગોપાલન સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા હોય એને થાય, આપણને ન થાય. રામદાસભાઈ જેવાને થાય. આપણે તો કંઈક શિબિરો ને કંઈક કથાઓ ને કંઈક સભાઓ કરશું જન્મો જન્મ, ત્યારે મહારાજ ઓળખા હે ને ત્યારે જીવ એમાં જોડા હે. અને ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહેતા હતા કે અડધો અડધ કથા વાર્તાનો ને સાધુનો યોગ રાખશે એ ગ્રહસ્થ અને ગ્રહસ્થ આશ્રમમાં બંધન નહીં થાય. સમજ્યા? બાકી ગ્રહસ્થ વ્યવહારમાં બંધાય ને સાધુ ક્રિયામાં બંધાય. બોલો, આવું કહેતા હતા. અને સ્વામી કહેતા હોનાના સિંહાસન થશે, પ્રદિક્ષિણાઓમાં આરથ પથરાહે આરસ, પણ કે આ વાતું જે છે એ પછી સાંભળવા નહીં મળે. કે આવી વાતુના કહેનારા ને આવી કથાના સભા પછી નહીં થાય એવું બોલતા હતા. ભગવાન શ્રી હરિનું જેમ છે એમ સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી જીવ શું ભગવાનને અર્પણ થાય, કેવી રીતે અર્પાય? ત્યાં સુધી તો એ ભગવાન પાસેથી કાંઈક ને કાંઈક થોડું ઘણું માગીને પોતાનો ઢગલો વધારવાની જ ઈચ્છા રાખ્યા કરશે. અને જેથી ભગવાન સમજાઈ જશે તેથી થોડો ઘણો એ નોખો ઢગલો કર્યો હશે, અહમ મમત્વનો જે કાંઈ કર્યો હોય તે એ બધો ભગવાનમાં ભેળવી દે. સમજાણું? મહારાજ તમારા સિવાય કાંઈ ન જોઈ એ ભાવના ઊભી થાય. અટાણે મહારાજ સિવાય કેટલું જોઈએ છીએ, આ જોઈએ છે, તે જોઈએ છે, હજી ઓલું જોઈએ છે, આટલું આમ થઈ જાય પછી ઠીક, આટલું આમ થઈ જાય પછી ઠીક. તમે જોવો ખરા. અને પરમેશ્વરે દુનિયા ગોળ બનાવી છે અને આ જીવ છે ને હરીફાઈ ચડ્યો છે કે આ મારી મોર છે એની મોર થવું છે. બોલો, એની મોર થાય તો બીજો કોક મોર હોય જ, એની મોર થાય તો ત્રીજો કોક મોર હોય જ. અને દુનિયા ગોળ છે, બોલો, દોડી દોડીને તૂટી જ જવાના ને આમાં એન્ડ ક્યાં આવવાનો? કોઈ દી એન્ડ નહીં આવે. વૃત્તિઓ ફેલાવવામાં એન્ડ નથી, હંકેલવામાં એન્ડ છે. ઈચ્છાઓ પૂરી કરવામાં ક્યારેય એન્ડ ન થાય. એક સંકલ્પ પૂરો કરો બીજા હો થાય. ભગવાન એક આપણી ઈચ્છા પૂરી કરે બીજી દહ ઈચ્છા થાય. પ્રભુ આ ઈચ્છા પૂરી કરે તોય સારું, પ્રભુ આ ઈચ્છા પૂરી કરે તોય સારું. એમને જન્મ પૂરો થાય પણ ઈચ્છા પૂરી ન થાય, ઈચ્છા અધૂરી રહે એટલે ભગવાન બીજો જન્મ આપે. લે કરી પૂરી. આમ નામ કરોડો જન્મથી આપણે જન્મ મરણના ચક્કરમાં રખડીએ છીએ. આ શુદ્ધ નક્કર વાત મનમાં વિચારીને ધારજો કે બેડો પાર કરવો છે કે નથી કરવો. જો ભગવાન ભેળા ધામમાં રહેવું હોય તો બધી જ શુભ અને અશુભ વાસનાઓનો નાશ કરવો અતિ જરૂરી છે, અતિ જરૂરી. સમજવું જોઈએ. ઈચ્છાઓ પૂરી કરી કરી કરે ક્યારેય એન્ડ ન આવે. ઈચ્છાઓના ત્યાગથી જ એનો એન્ડ આવે. ભગવાન સ્વામિનારાયણ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને પાણીએ કરીને ભરવા માંડો તો કોઈ કાળે ન ભરાય. એમ હરિભગત થયા પછી થોડા વર્ષે આમ કરી લો ને એમ કરી લો ને આટલું ભેગું કરી લો કે આટલા વિષય ભોગવી લઉં પછી હું છોડી દઈશ એમ કોઈ દી ઇન્દ્રિયોને તૃપ્તિ થતી નથી. એ તો સમજીને મેલી દો તો જ બલા છૂટે, નહીતર છૂટે નહીં કોઈ દિવસ. જબરો એ વળગાડ છે. અને એવું હેલું હોત તો આપણે કેદાડાના ભગવાન મહિનો થઈ ગયા હોત. દેહમય ને સંબંધીમય ને ધંધામય ને ધનમય ને વિષયમય છીએ. કાંઈક કઠણ હશે તારે જ એમ હશું ને. હેલું હોત તો કેદાડાના મૂર્તિમય બની ગયા હોત. અઘરું જ. ખરેખરી અંદરથી ભૂખ જાગે ત્યારે થાય. ભગવાનની ભૂખ જ ક્યાં જીવને છે? ભગવાન સ્વામિનારાયણ તો બહુ દયાળુ છે, એમણે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. વચનામૃતમાં, ભક્ત ચિંતામણીમાં, ગોપાલ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતો એની વાતોમાં, અને હરિચરિતામૃત જેવા સાગરમાં આધારન સ્વામીએ ચોખ્ખે ચોખ્ખું જે જીવને જરૂર હોય એવું બધું જ કહી નાખ્યું છે. આપણે વાંચી સાંભળીને સમજીએ અને આપણામાં ખોટ હોય એને જાણી વિચારીને ટાળીએ તો કલ્યાણ થાય, અને નહીતર એમનામ જન્મ એળે જાય. કરોડો જન્મ એળે ગયા છે અને હજી કરોડો એમનામ બાતલ ફાજલ જાહે. કોણ જાણે કેદી અક્ષરધામમાં આપણો વાસ થાય. જાગો. ભગવાન સ્વામિનારાયણે રામચંદ્ર વૈદ્યને ઘણા પરચા દીધા છે. હવે એક અદ્ભુત વાત આવે છે, થોડી લાંબી છે. એક ભાવથી બધા સાંભળજો, સમજ્યા જેવી શ્રીહરિની અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની મહિમાવર્ધક આ વાત છે ને પરમ સત્ય વાત છે. સદગુરુ ગોપાલ સ્વામી પોતાના મંડળ સાથે વડોદરામાં રહ્યા છે. વાડી વિસ્તારમાં આપણું મંદિર છે, સંતો ત્યાં ભજન કીર્તન કરે છે. એક વાર રક્ષાબંધનનો દિવસ આવ્યો બળેવનો, અને એ વખતે બધા બ્રાહ્મણો જનોય બદલે, બળેવને દિવસે એને જનોય બદલવાનો વિધિ કરવાનો હોય બ્રાહ્મણોને. એટલે રામચંદ્ર વૈદ્ય વિચાર કર્યો કે જનોય બદલવા બધા બ્રાહ્મણો ભેગા થઈએ, એટલે પોતાની જ્ઞાતિના બ્રાહ્મણોને જનોય બદલાવા માટે સરસિયા તળાવ ઉપર એક મોટી ધર્મશાળા હતી ને, ત્યાં બધાને આમંત્રણ આપ્યું કે સરસિયા તળાવ પાસે ધર્મશાળા છે, એમાં આપણે બધા ભેગા થવું અને જનોય બદલવાનો વિધિ ત્યાં કરવો. આ નક્કી થયું. પછી મંદિરે આવીને ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી, સંત મંડળ સાથે બ્રહ્મચારી ને હરિભક્તો બધાએ ત્યાં આવવાનું છે અને અમારી સાથે ત્યાં રસોઈને પ્રસાદ લેવાનો છે. સ્વામીને આમંત્રણ આપ્યું. પછી બધા બ્રાહ્મણો ભેગા થયા અને સરસિયા તળાવને કાંઠે ધર્મશાળામાં ગયા, અને વિદ્યારામ વગેરે સત્સંગી બ્રાહ્મણો હતા, એણે બધી રસોઈની સેવા સંભાળીને એ લોકો એક બાજુ રસોઈ માંડ્યા બનાવવા. બીજા બધા બ્રાહ્મણો બ્રહ્મવિધિની ક્રિયામાં જોડાણા છે, એમાં ગોપાલ સ્વામીને બ્રહ્મચારીઓને સાધુ સંતો ભક્તો બધા આવ્યા. જય જયકાર થયો. સ્વામી બેઠા એટલે બધા સત્સંગી બ્રાહ્મણોને આનંદ થયો. આ બધું જોઈને રામચંદ્ર વૈદ્યની જ્ઞાતિના જ જે સત્સંગી નથી એવા બ્રાહ્મણોને જેને દ્વેષ છે ભગવાન સાથે સંતો સાથે, આ કુસંગી બ્રાહ્મણો ન ગમ્યું. એટલે એ બધા છે ને આઘા પાછા માંડ્યા થવા, એકાબીજીને મળ્યા અને કહ્યું કે આ સત્સંગી રામચંદ્ર એના સાધુને લાવ્યો ને સ્વામિનારાયણના જય જયકાર કરે. આ તે કેવું બોલ્યા, અમને કોણે તેડાવ્યા અહીંયા, કે આપણી નાતના પ્રસંગમાં સ્વામિનારાયણ આવ્યા. એટલે એ બ્રાહ્મણોએ રામચંદ્ર વૈદ્યને કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે અને નવો છે, માટે અમો એમના બ્રહ્મચારી સાધુ અને સત્સંગી બ્રાહ્મણો સાથે એક પંક્તિમાં જનોય બદલવાનું બ્રહ્મ કર્મ નહીં કરીએ. એ બધા અવૈદિક છે અને સાંભળો, સાથે એક પંક્તિમાં જમશું પણ નહીં. રામચંદ્ર વૈદ્ય કે ભલા માણા, આવું ન કરાય. નહીં, અવૈદિક માણસો સાથે અમે વૈદિક કેવી રીતે બેસીએ? હા, આ સાધુઓ જાય પછી જમશું. કેમ જે એ સંપ્રદાય વેદ વિરુદ્ધ છે. કે રામચંદ્ર વૈદ્ય કે તમે સમજ્યા વગરનું બોલો છો, તાર તમારું કહેવું એમ છે અમે જ સમજીએ છીએ એમ. રામચંદ્ર વૈદ્ય કે યાર એવું નથી કહેતો, પણ સંપ્રદાય વૈદિક છે, તમારે શાંતિથી સમજવું જોઈએ. ના, માથાકૂટ ખોટી ના કરશો. તે ન માન્યા બ્રાહ્મણો. રામચંદ્ર વૈદ્ય સમજાવ્યા, બીજા ઘણાએ સમજાવ્યા, કોઈનું કાંઈ પણ માન્યા નહીં. એવા ચડે ચડ્યા ને ચર્ચાએ ચડ્યા ને બે તડ પાડ્યા. પોતાના પક્ષના 200 જેટલા દ્વેષી બ્રાહ્મણોને જુદા લઈને બેઠા ને ત્યાં પોતાના ચરું નાખી જુદી રસોઈ કરાવવાનું આરંભી દીધું. મનમાં વિચારીને હો કે આપણે અહીં જુદું કરી. રામચંદ્ર વૈદ્યને મોટી ઉપાધિ આવી. પછી સ્વામી પાસે આવીને કહે છે કે સ્વામી થઈ છે ભાઈરે, શું થયું કે આ બ્રાહ્મણોએ તો આ ઉપાધિ કરીને બે તળા પાડ્યા, એમ થયું? હા, તમારા પક્ષમાં કેટલા બ્રાહ્મણો છે સ્વામી? અમો કુલ તો 2500 બ્રાહ્મણો છીએ, તેમાં 2-3 પડી ગયા, 200 હામા પક્ષમ જુદા ગયા, 450 જેવા અમારી હારે છે. રામચંદ્ર ભાઈ, ત્યારે મુજાઓ શું કામ? હે, તમારી જ્ઞાતિના પ્રથમ કરતા 50 વિદ્યા. માટે શ્રીહરિ, સર્વે સંતો દેવો અને સર્વે ઋષિઓ પણ તમારા પક્ષમાં છે, માટે તમારી જ્ઞાતિ ઘણી બધી વધી એમ નીચે જાણો. મુજાઓમાં કે જે થયું એ થવા દો. પછી રામચંદ્ર આદિને સ્વામી આજ્ઞા આપી કે તમે સૌ બ્રાહ્મણો સરસિયા સરોવરમાં સ્નાન કરીને પૂજાનો આરંભ કરી દો. સ્વામીને કહેવા મુજબ બધા સત્સંગી બ્રાહ્મણો સરસિયા સરોવરમાં ગયા. શ્રાવણ મહિનો હતો, વરસાદ પાણી હારા, છલોછલ સરસિયું તળાવ ભરાયેલું હતું, એમાં જઈને સ્નાન કર્યું. અને સામા પક્ષના પેલા દ્વેષી મૂઢ બ્રાહ્મણ હતો, પોતાનો જુદો સીધાનો સામાન ભેગો કરવા હારું સંસંભ્રમમાં હતા બધા. એમણે વિચાર્યું કે સત્સંગી બ્રાહ્મણો સ્નાન કરીને જાય ને પછી આપણે સ્નાન કરવા જઈશું કેશું. અને જ્યારે બધા સત્સંગી બ્રાહ્મણો સ્નાન કરી રહ્યા અને તરત જ ગોપાલ સ્વામી સંત મંડળ સહિત સરસિયા સરોવરને કિનારે આવ્યા અને બધાએ સાધુ બ્રહ્મચારીઓએ સ્નાન કરી લીધું. સરસ મજાનું ચોખ્ખું નીર હતું. સ્નાન કરીને બધા બહાર નીકળ્યા પછી સ્વામીએ પોતાના જમણા ચરણનો અંગૂઠો સરોવરમાં બોળી રાખ્યો. તે જેમ મોટી લોઢાની એરણી ખૂબ તપાવીને લાલચોળ કરી હોય તેને કુંડ ભરેલા પાણીમાં નાખે અને તે પાણીને ચૂસી લે, તેમ એક ક્ષણમાં આખા સરોવરનું જળ સ્વામીના અંગૂઠામાં ચૂસાઈ ગયું. હેટ ખેંચી લીધું. બોલો, કેવી આ લીલા કરી! તે જોઈને બધા બહુ વિસ્મય પામ્યા. પછી ત્યાંથી સ્વામી સંત મંડળ સાથે ધર્મશાળામાં આવીને સભા કરીને બેઠા. બોલ્યા, દ્વેષી બ્રાહ્મણો ભેગા થઈને હવે સરોવરમાં નાવા ગયા, જઈને જોવે છે ત્યાં તો તળાવમાં કીચડ હુકાઈ ગયેલો. બોલો, બહુ વિસ્મય થયું એને. મળો, આ શું કહેવાય? એકા બીજી કે કાંઈ નહીં. હાલો, કે છે ઓલું વાયડાવાળી સરોવર છે ને, આપણે ત્યાં જઈને નાહી આવી, કે છે. એ બધા ત્યાં નાવા ઉપડ્યા. એટલામાં તો સ્વામીએ પોતાની લાકડી લઈ અને રામચંદ્રને કહ્યું કે રામચંદ્ર, લે આ લાકડી, તમો ઝટ જાઓ વાયડાવાળી સરોવરમાં અમારી લાકડી ધોઈ આવો, હે, અને થોડી વાર પાણીમાં લાકડી રાખજો. રામચંદ્ર વૈદ્ય લાવો. તરત ઘોડે બેઠા ઓલા બ્રાહ્મણો સરોવરે પહોંચે એ પહેલાં રામચંદ્ર વૈદ્ય પહોંચી ગયા ને સરોવરમાં લાકડી બોળી, હોટ લઈને આખું સરોવર લાકડીમાં ચૂસાઈ ગયું. ઓલા બ્રાહ્મણો ત્યાં જઈને જોવે તો આખો સરોવર ખાલી. મૂર્ખ બ્રાહ્મણો દિગ્મૂઢ જેવા થઈ ગયા અને દિશાભ્રમ થઈ ગયો. આ હા, આ હું એમ, આવું તો ક્યારેય જોયું ન હોય, કઈ હોતું નથી, હવે નાશું ક્યાં? અને પછી ત્યાંથી છેટે આગળ ને પાછળ વરસાદના પાણીના ખાડા ખાબોચિયા ભરેલા ને ગંદા પાણીના, એમાં પછી લોપડ સોપડ સ્નાન કર્યું. પછી પાછા આવ્યા ધર્મશાળામાં, જુદા બેહી બીજા એક લંગડા સુકલને બોલાવીને સર્વે બ્રહ્મક્રિયા કરાવવા માંડી અને એમની જુદી રસોઈ કરાવવા માંડ્યા. પણ તે રસોઈયા તો બૂમો પાડતા હતા કે અમે તો લાકડા બાળી બાળીને થાકી ગયા, પણ ડાળ જેવી ઓરી છે એવી ને એવી છે બાપા, કાચી કચ્છ, અને આ ચોખા પણ કાચા કચ્છ છે, અને લાડુ કરવાના મુઠિયામાં પણ બધું ઘી બળી ગયું તોય તેવાના તેવા કાચા છે. માટે ગમે તે કોઈની કારમી નજર પડીશ, રસોઈયા કહેશો કે કોઈ જાદુ થયું છે, ગમે એ થયું, શું થયું છે સમજાતું નથી, આ તમારું સીધું સામાન બધું બગડ્યું, એલ્યા હવે એની રસોઈ થવાની નથી, અમે રસોઈ કરનારા બ્રાહ્મણો લાકડા બાળી બાળીને થાકી ગયા છીએ. આવો દેકારો થઈ પડ્યો. અને આ બાજુ, આ બાજુ તો રામચંદ્રના પક્ષવાળા બ્રાહ્મણોએ દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણ પાસે બ્રહ્મકર્મ કરાવ્યું અને પછી બધાએ જનોય બદલી લીધી અને સુંદર રસોઈ તૈયાર થઈ હતી. એનો ઠાકોરજીની આગળ ધાળ ધીરો છો, નૈવેદ્ય ધરાવ્યું અને પછી પ્રસાદીનું અન્ન બધા અન્નમાં ભેળવ્યું અને પછી ગોપાલ સ્વામી જમવા બેઠા, બ્રહ્મચારી સાધુ અને બધા બ્રાહ્મણ સત્સંગીઓ બેઠા અને હરિભક્તો સર્વે સત્સંગીઓ રૂઢી રીતે પીરસે છે. અદ્ભુત પંક્તિ બની છે, જય જય કાર થઈ રહ્યો છે. સુંદર મજાના સ્વામિનારાયણ ભગવાનના સર્વાવતારીપણાના સૂચક એવા સ્તોત્રના શ્લોકો બધા ગાઈ રહ્યા છે. આનંદથી પ્રસાદ લેશું. હવે આ બધું જોઈને ઓલા દિવેશી બ્રાહ્મણો તો ભારે વિહામણમાં પડ્યા, માહોમાં બડબડવા માંડ્યા, એટલે આપણે કેમ કરીશું? જોને થઈ જાય ભારે, હવે જમા વિના ઘેર જાય નાક કપાઈ જાય, માટે ગમે તે થાય એ ભલે આખી રાત જાય તો પણ ફરીથી રસોઈ કરવી છે. બીજો કે ફરીથી રસોઈ કરવા સીધું ફરીને લાવશું, શું કરીશું? તક ફરીને લાવીએ, પૈસા કોણ દે? બીજા બધા બ્રાહ્મણો વટમાન વટમાન કે આપણા એટલા ને આપણા એટલા, લાવો ફરીને સીધું. આ વટમાં દાન કર્યું કહેવાય, સીધું લાવો ફરીને. તે બાપા ફરીને સીધું લાવ્યા, હા, અને ફરીને માંડ્યા રસોઈ કરવા. તે રસોઈ કરતા કરતા હાંજ પડી ગઈ, ને દાળ ચોખા તળે લાકડા બાળી બાળીને થાક્યા, તો પણ રસોઈ પ્રથમના જેવી કાચી ને કાચી રહી. અને રસોયાને બહુ મૂંઝવણી થઈ કે આવું તો અમે અમારી જિંદગીમાં ક્યારેય અનુભવ્યું નથી. એમાં અમુક રસોયાનો તો મગજ ગયો, ને બધા હરખા ન હોય ને, કે આવડા અનાજ કાંઈક કરમ એવા છે ને તે આપણે હેરાન થઈ ગયા. તે અમુકનો મગજ ગયો, પેલી ચૂલો હળગતી હતી ને એમાં તેલના ડબ્બા ઠાલવા, હળહળ હળી ગયું, ધુમાડો થયો કે મારું કામ. અને એ ધુમાડો એવો થયો કે ત્યાં જે બ્રાહ્મણો હતા ને એની આંખોમાં ધુમાડો જાતાની સાથે દેખતા બંધ થઈ ગયા. બોલો, આંધળા થયા, નીકળવાનું કોઈને કમાડ પણ જડ્યું નહીં, અને ભીતમાં માંડ્યા ભટકાવા ને માંડ્યા કૂટાવા ને માંડ્યા અથડાવા ને એવા મોજાણા કે ન પૂછો વાત. ખૂબ આવી રીતે હેરાન થયા ને ત્યારે અમુક અમુકની બુદ્ધિ ઠેકાણે આવી, માન બુદ્ધિ ઠેકાણે આવી. અને પછી એવો કહેવા માંડ્યા કે આપણે મોટા પુરુષનો અપરાધ કર્યો છે, સ્વામિનારાયણ ભગવાનના મહાન સંતને આપણે છે ને ખોટી રીતે આપણે એનો વિરોધ કરીને હેરાન કર્યા છે, તેથી જ આ મહાદુઃખ આવી ગયું છે. અને હજી નહીં સમજીએ ને તો વધારે દુઃખ આવશે, હવે સમજવું પડે કે જેના સાધુને આપણે વિરોધ કરીને હેરાન કર્યા, તો આવા હેરાન થયા તો એ સ્વામિનારાયણ ભગવાન સત્ય જ છે, સ્વામિનારાયણ પરમેશ્વર છે, એમના સાધુ બ્રહ્મચારી વગેરે મહાન છે, એ મહાન છે. એવડા એ તો જમી રહ્યા છે ને શાંતિથી કથા વાર્તા કરે છે, ને આપણે તો હેરાન હેરાન થઈ ગયા. હાંજ પડવા આવી તો ઠેકાણું પડતું નથી, હવે પેટમાં તો ગલુડિયા બોલે. એક બે જણા કહેતા રહે, અહંકાર મેલીને હાલો ને શરણે જાય તો રોટલા ભેગા થઈ. સમજીને ગોપાળાનંદ સ્વામીને શરણે આવ્યો બ્રહ્મ સમાજ. ઊંચે હાદે બૂમ પાડીને બોલ્યા, હે ગોપાળાનંદ સ્વામી મહારાજ, તમારો સંપ્રદાય વૈદિક છે બાપા, સત્ય છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પરમેશ્વર છે, તમે પણ તેમના પરમેશ્વર જેવા જ સંત છો. અમે ભૂલ્યા, એ સ્વામી અમે ભૂલ્યા, અમારા અપરાધને ક્ષમા કરો, અમને આપને શરણે લ્યો, અમારી માથે દયા કરો. એટલે ગોપાલ સ્વામીએ એમના હામી અમી દ્રષ્ટિ કરી, અને જેવી સ્વામીએ અમી દ્રષ્ટિ કરી અને હવ દેખતા થઈ ગયા, દ્રષ્ટિ મળી. અને પછી તો સર્વે સ્વામી પાસે આવ્યા, નમ્રપણે કરગરવા લાગ્યા, માફ કરજો સ્વામી, આ તમારા મહાન ભક્ત વૈદરાજ રામચંદ્ર તો બહુ મોટા છે, પણ અમે ઈર્ષામાં ઈર્ષામાં એની હારે આડોડાઈ કરીશ, અમારું અહમને માન નીડ્યું, બીજાની ઉન્નતિ ને મોટાઈ ને કીર્તિ અમારાથી ખમાણી નથી, હવે અમને અમારું અજ્ઞાન પકડાણું, આ વૈદરાજનો વિરોધ હવે કોઈ દી નહીં કરીએ, અમે સર્વે જ્ઞાતિ ભાઈઓ તેમની આજ્ઞામાં વરચ્છું સ્વામી, અને આજથી અમારી શ્રીગોળ જ્ઞાતિમાં અમે એમને શિરોમણી માનશું. તેમણે અમારી જ્ઞાતિના બ્રાહ્મણોને અનેક વાર જમાડ્યા છે હો સ્વામી, અને વિષ્ણુ યાગ કેટલા કર્યા, કેટલા મહારુદ્ર કર્યા છે, મોટા મોટા સત્કર્મો કર્યા છે, ને ખૂબ દક્ષિણાઓ આપી છે રામચંદ્રભાઈએ તો. રામચંદ્રભાઈ તો બહુ સારા છે, વડોદરા ડાકોર ચાણંદની ચોરાસીઓ ઘણી વખત કરીને અમને ખૂબ લાડવા જમાડ્યા છે, એટલું નહીં રૂપિયાના દાન આપ્યા છે, આમ એમણે ધર્મ માર્ગે પોતાની ખૂબ સંપત્તિ વાપરી છે. બહુ રામચંદ્રભાઈ મહાન છે, વળી તે મહાન વિદ્વાન છે, બુદ્ધિમાન છે, અને સરકારના માન્યતા છે, અને શાસ્ત્રના તથા વેદના હજારો પ્રમાણ અને અનુભવથી સ્વામિનારાયણ ભગવાનને પ્રત્યક્ષ પ્રમાણ જોઈને તથા સમાધિની સિદ્ધિ દ્વારા જોઈને તેમણે દ્રઢ નિશ્ચય કર્યો છે, પછી દ્રઢ સત્સંગી થયા. એમના ઉપલક વાતોથી અનુમાનથી સ્વામિનારાયણને સર્વોપરી માનીને ભગવાનના સત્સંગી નથી થયા, શાસ્ત્રોના પ્રમાણથી ને સમાધિની સિદ્ધિના અનુભવથી એમણે સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન માની એમનું શરણું લીધું છે અને દ્રઢ સત્સંગી થયા છે. માટે અમારે સર્વને પણ સ્વામિનારાયણ ભગવાન માન્ય છે, શિરસા વંદ્ય છે, અને એ ભગવાને સ્થાપન કરેલ ઉદ્ધવ સંપ્રદાય
વેદ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જ છે અને આ હળાહળ કળિયુગમાં અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાલનારા હજારો સાધુઓ પણ અમારે વંદન કરવા યોગ્ય છે. માટે હવે કૃપા કરી અમને પ્રસાદીનું અન્ન જમવા આપો સ્વામી. આવું બધું બ્રાહ્મણો બોલ્યા ત્યારે ગોપાલ સ્વામી કહે, કાંઈ વાંધો નહીં ભૂદેવો, હવે તમે એમ કરો, જાઓ સરસિયા સરોવરમાં સ્નાન કરી આવ્યો. ત્યારે બ્રાહ્મણો કે, પણ એમાં તો પાણી જ નથી. તમે જાઓ તો ખરા. ત્યારે બ્રાહ્મણો સ્નાન કરવા ચાલ્યા, પણ બ્રાહ્મણો સરસિયા સરોવરે સ્નાન કરવાનું ગયા, હાલ્યા ખરા પણ છેટે ઉપડ્યા. ત્યારે સ્વામી કે, અલ્યા આ પાસે બે સરોવર છે અને સ્નાન કરવા તમે છેટે શા માટે જાઓ છો? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, સ્વામી કીધું નહીં તમને એ બે તળાવ તો પ્રત્યક્ષ ભગવાનની નિંદા કરવાથી હું કહી ગયા છું, તથા પ્રત્યક્ષ તમારા જેવા સંતો ભક્તોની નિંદા કરવા રૂપ અમારા દુષ્ટ કર્મથી એ સરોવરના પાણી હુકાઈ ગયા છે અને અમારા મુખના પાણી પણ હુકાઈ ગયા છે. ત્યારે સ્વામી કહે, હે ભૂદેવો, હવે તો પ્રત્યક્ષ ભગવાન અને તેમના પ્રત્યક્ષ સંતના ગુણ ગ્રહણ કર્યા ને તમે, અને તમે જ્યારે ગુણ ગ્રહણ કર્યા ત્યારે તમારા ગુણ ગ્રહણ કરવાથી તમારા સત્કર્મ ઉદય થયા છે અને તમારા મુખનું પાણી પણ ચડ્યું છે અને તે બે તળાવો તો જુઓ જુઓ ભરેલા છે, માટે ત્યાં સ્નાન કરીને જમવા બેહો. સ્વામી જે આમ બોલ્યા ને ત્યાં એ બંને સરોવરો પાણીથી છલો છલ ભરાઈ ગયા હતા. આવા ગોપાળાનંદ સ્વામીએ પરચા પૂર્યા છે સ્વામિનારાયણ પ્રભુના પ્રતાપે. પછી તે સર્વે બ્રાહ્મણો ત્યાં જઈને જુએ છે તો બેઉં તળાવ પ્રથમની પેઠે નિર્મળ જળથી છલો છલ ભરાયેલા હતા. પછી બ્રાહ્મણો આનંદિત થઈ તે સરોવરમાં ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ લઈને સર્વે નાહ્યા છે. નાહીને પછી પાછા આવ્યા અને પછી તે સર્વે સુખેથી જમ્યા અને સ્વામી પછી મંદિર પધાર્યા અને તે સર્વે બ્રાહ્મણોને સ્વામીને વિશે ઈશ્વરપણાનો નિશ્ચય થયો, તેથી ઘણા સત્સંગી થયા અને આ વાત આખા શહેરમાં વાયુ વેગે પસરી ગઈ. આવી વાત તો પસરી જ જાય. અને બીજા પણ નિંદા કરવાનો ત્યાગ કરી ગુણબુદ્ધિ થવાથી મંદિરમાં ગોપાલ સ્વામીના દર્શને આવવા લાગ્યા અને સ્વામીની વાત સાંભળીને કેટલાય હરિભગત થયા. આવો સત્સંગનો પ્રતાપ છે. માટે ખૂબ સત્સંગ કરવો, ભજન કરવું, કેમજી આવો અવસર પછી વારે વારે મળે નહીં. આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવા સાધુ મળ્યા, હવે જે પોતાના જીવને ભગવાનમાં નહીં જોડે, આ ટાણે કલ્યાણ નહીં કરી લે, તો ફરી વાર આવો મનુષ્ય જન્મ, આવો સત્સંગ ક્યારે મળશે શી ખબર.
પછી નહીં મળે રે તુને, હજ પછી નહીં મળે, હે ગાઈ ગલે લે 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 ને લાવ, પછી નહીં મળે, ગાઈ ગલે
સત્સંગ વારે વારે મળે નહીં. દેવાનંદ સ્વામી કહે છે કે જો આ સત્સંગમાં નિર્માની થઈને ભજન કરી તો ગધેડો ને કૂતરો થવાનું મટી જાય. કલિયુગ મે કરુણા નિધિ ધરી માનવ અવતાર, પ્રૌઢ પ્રતાપ જનાય કે કીનો જય જયકાર. કલિયુગ મે કરુણા નિધિ ધરી માનવ અવતાર, પ્રૌઢ પ્રતાપ જનાય કે
કીનો જય જયકાર.
રામચંદ્ર વૈદ્યને વડોદરામાં ભગવાન સ્વામિનારાયણે અનેક પરચા આપ્યા. ગોપાલ સ્વામી દ્વારા પણ અનેક પરચાઓનો અનુભવ કરાયો છે. પોતાના વાલા ભક્તની ટેક રાખવા ભગવાનને વિધવિધ પરચાઓ પૂર્યા છે. વળી એક અદ્ભુત વાત શોભારામ શાસ્ત્રીની જે વડોદરામાં બની છે એ આપની આગળ પ્રસ્તુત કરું છું. મંજુ કેશાનંદ સ્વામીએ લખી છે શોભારામ શાસ્ત્રીની વાત.
પુની એક દ્વિજ ટોલકિયા જહી નામ શોભારામ શાસ્ત્રી તેહી સો સતસંગી ભયો અતિ ભારે એક ટેક સતસંગ કી ધારી.
ટોળકિયા સહસ્ત્ર અવધિચ બ્રાહ્મણ છે. હવે કેવી રીતે એનો ફોડ પાડું છું. મૂળરાજ સોલંકી થઈ ગયા એ સમયમાં એમણે ઉત્તર ભારતમાંથી યજ્ઞ કાર્ય માટે 1000 બ્રાહ્મણો બોલાવ્યા હતા. એમાંથી 500 બ્રાહ્મણોને સિદ્ધપુરની આસપાસ અને 500 બ્રાહ્મણોને સિહોરની આસપાસ જુદા જુદા ગામો દક્ષિણામાં આવ્યા. તેથી એ બ્રાહ્મણો અવદિચ્ચ સહસ્ત્ર કહેવાયા. હવે એમાંય પાછો થોડોક ડખો થયેલો. અમુક બ્રાહ્મણોએ પ્રથમ દક્ષિણા કે ગામ કાંઈ લીધા નહીં, રાજા આપતા હતા મૂળરાજ સોલંકી તોય, અને પોતાની રીતે જુદા રહ્યા, ટોળું કર્યું જુદું. પાછળથી એ ટોળકીએ મળીને દક્ષિણા વગેરે માગ્યું, તેથી મૂળરાજે તો આપ્યું, પરંતુ ત્યારથી તેઓ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ કહેવાયા. શોભારામ શાસ્ત્રી આ ટોળકિયા બ્રાહ્મણમાં આવેલા હતા. એવામાં મુસલમાનનું શાસન થયું અને અમુક બ્રાહ્મણોએ સ્થળાંતર કર્યું. અમુક બ્રાહ્મણો વડોદરા આવીને વસ્યા. ત્યારથી આ શોભારામ શાસ્ત્રીના વડવાઓ વડોદરામાં આવીને રહેલા અને એ ટોળકિયા બ્રાહ્મણ ગણાતા. અને આ શોભારામ શાસ્ત્રી વડોદરા ગાયકવાડ સરકારની લાઇબ્રેરીના મુખ્ય અધિકારી હતા. સરકાર મોટી પુસ્તકોની લાઇબ્રેરી ચલાવતા હતા એના અધિકારી. એક દિવસ શોભારામ શાસ્ત્રીએ ત્યાંના સત્સંગી લહ્યા હતા, ધનેશ્વરભાઈ એનું નામ હતું. એમને એમ કહ્યું, ધનેશ્વરભાઈ, તમો આ ધતુરાના પુષ્પ અને આ બીલીપત્ર તમારા મંદિરમાં ગોપાલ સ્વામીને આપજો અને કહેજો કે તેનાથી બ્રહ્માંડના ઈશ્વર શિવજીની પૂજા કરે, બ્રહ્માંડના ઈશ્વર શિવજીની. એમ કહીને તે પુષ્પ અને બીલીપત્ર ગુપ્ત નિશાન કર્યા પછી ધનેશ્વરભાઈને આપ્યા. આવું કર્યું. ધનેશ્વરભાઈ તો છાબ લઈને ગયા મંદિરે, ગોપાલ સ્વામીને આપી અને વાત કરી કે શોભારામ શાસ્ત્રી આ પુષ્પ અને બીલીપત્ર આપ્યા છે ને, આવું કહ્યું છે બ્રહ્માંડના ઈશ્વર શિવજીની આનાથી પૂજા કરજો. સ્વામી કે કાંઈ વાંધો નહીં, લાવ. પછી સ્વામીએ સદાશિવભાઈને બોલાવ્યા અને કહ્યું કે તુલસીપત્ર લાવો અને ગુલાબ અને મોગરાના પુષ્પનો હાર લાવો. એટલે સદાશિવભાઈ લાવી આપ્યું. સ્વામીએ આ ધનેશ્વરભાઈને આપીને એમ કહ્યું કે જાઓ તમે આ શોભારામ શાસ્ત્રીને આપજો અને કહેજો કે અનંત કોટી બ્રહ્માંડના પતિ શ્રી કૃષ્ણ ભગવાનની આનાથી પૂજા કરે. ધનેશ્વરભાઈ કે લાવો. બોલ્યા એમ કે બ્રહ્માંડના ઈશ્વર શિવજીની પૂજા આનાથી કરો ને, તમે એમ કહો અનંત કોટી બ્રહ્માંડના પતિ શ્રી કૃષ્ણની પૂજા આનાથી કરજો. લાવો, મારે તો હું જેવું કહેશો એવું કહીશ. એમ કહીને ધનેશ્વરભાઈએ છાબ લીધી અને ઉપડ્યા શોભારામ શાસ્ત્રી પાસે. લ્યો શાસ્ત્રી, ગોપાલ સ્વામી આ પુષ્પ અને આ ગુલાબ અને મોગરાના હાર આપ્યા છે અને એમ કહ્યું છે કે અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની આનાથી પૂજા કરજો. હવે અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર શ્રી કૃષ્ણ ભગવાન એમ કીધું ને, શોભારામ શાસ્ત્રીએ આ માન્યું નહીં. હા, શોભારામ શાસ્ત્રી કહે, ધનેશ્વરભાઈ, હું તો નિત્ય મુજબ ઘેર શંકરની પૂજા કરીને આવ્યો છું, મૂકી રાખો અરે પણ ગોપાલ સ્વામી કીધું છે કે આનાથી તમે શ્રી કૃષ્ણ ભગવાનની મૂકો ને, સરકાર હમણે આવશે ને એ પૂજા કરશે. આ સરકારના દેવઘરમાં કેટલી કુળ પરંપરાની દેવદેવીઓ છે, એની મૂર્તિઓ છે, એમની પૂજા માટે નિત્ય સરકાર અહીં આવે છે, ત્યારે તેઓ આ તુલસી તથા પુષ્પના હાર વડે શ્રી કૃષ્ણ ભગવાનની તથા અન્ય દેવોની પૂજા કરશે. એ રોજ કરે જ છે, મૂકી રાખો. એમ કહીને પોતે રુદ્રનો પાઠ કરવા બેસી ગયા. માન્યું નહીં સ્વામીનું. ત્યાં સરકાર આવ્યા, તેણે આવીને જોયું તો શિવજીની પૂજા થઈ ગયેલી. એટલે ત્યાં સેવા કરનારા બ્રાહ્મણોને પૂછ્યું કે મારા પહેલા આ શંકરની પૂજા કોણે કરી, હે આ બિલીપત્ર કોણે ચડાવ્યા, અરે આ રાધાકૃષ્ણની મૂર્તિને ગુલાબ તથા મોગરાના હાર પહેરાવી તુલસીપત્ર કોણે ચડાવ્યા છે, અરે આ અમૃતમય વેદ મંત્રો કોણ બોલે છે. આ બધું સાંભળીને બ્રાહ્મણો દિગ્મૂઢ થઈ ગયા, કોઈને કાંઈ સમજાયું નહીં. ભૂદેવો વિચારમાં પડ્યા, આ તો વડોદરા નરેશ છે, આપણી કંઈક ભૂલ પડી લાગે છે ને કંઈક વાંકમાં આવીશું તો. સરકાર પૂછે છે કોણે આ બધું કર્યું, બ્રાહ્મણોને કાંઈ સમજાણું નહીં, કાંઈ બોલ્યા જ નહીં બિચારા. એટલે રુદ્રીનો પાઠ કરવા બેઠેલા શોભારામ શાસ્ત્રીને માણા મોકલી ત્યાંથી બોલાવ્યો કે જાઓ તો એટલે શાસ્ત્રીને બોલાવો. એટલે શાસ્ત્રી આવીને ઉભા રહ્યા. ત્યાં તો શિવજીને ચતુર્ભુજ રૂપે દિવ્ય રૂપે ત્યાં દીઠા, અને તે પોતે જ વિષ્ણુ સહસ્ત્રના મંત્રો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં તુલસી ચડાવી રહ્યા હતા એવું હવે જોયું. તે જોઈને શોભારામ શાસ્ત્રી તો આશ્ચર્ય પામી ગયા. પછી એણે સૌ સાંભળતા સરકારને કહ્યું કે સરકાર, હું શંકરને પ્રત્યક્ષ દેખું છું, તેમણે આ રાધા કૃષ્ણની પૂજા કરી છે, એમણે જ આ હાર પહેરાવ્યા છે. એમ જ્યાં શોભારામ શાસ્ત્રી બોલ્યા ત્યાં તેજના ઝબકારા સાથે શંકર ભગવાન અદૃશ્ય થઈ ગયા. આ બધું જોઈ સરકાર અને બધા જ બ્રાહ્મણો મહા આશ્ચર્ય પામ્યા. પછી શિવજીની પૂજા કરેલા બિલીપત્ર તથા ધંતુરાના પુષ્પ જોયા તો શોભારામ શાસ્ત્રીએ જે બિલીપત્ર ધંતુરાના પુષ્પ નિશાન કરીને ગોપાલ સ્વામીને મંદિરે મોકલ્યા હતા ધનેશ્વરભાઈ સાથે એ જ હતા. તેથી એને વિચાર આવ્યો કે તે બિલીપત્ર દ્વારા અહીં શંકરની પૂજા કોણે કરી, આ તો મેં મંદિર મોકલ્યા હતા. આ જ વિચારમાં શોભારામ શાસ્ત્રી અટવાણા, કહેવું કોને, એના એ વિચારમાં ઘરે આવ્યા. ઘરે જમી શિવ રહસ્યનું પુસ્તક વાંચવા બેસી ગયા. ત્યાં પુસ્તકમાંથી કોટાન કોટી સૂર્ય ચંદ્ર જેવું આહ્લાદિક તેજ નીકળ્યું, અને એ તેજમાં રાધાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનના તેજોમય દિવ્ય દર્શન શોભારામ શાસ્ત્રીને થયા. આ દર્શનથી મહા આનંદ પામેલા શાસ્ત્રી બે હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા, ગદગદ કંઠે કહેવા લાગ્યા, હે કૃપાનાથ, આપના દિવ્ય દર્શનથી હું આજ કૃતાર્થ થયો છું, મારા સર્વે મનોરથ સિદ્ધ થયા છે, હે પ્રભુ બહુ રાજી થયો છું. પ્રભુ હવે મને આ શિવ રહસ્ય પુસ્તક સમજાવો. કોણ કહે છે? શોભારામ શાસ્ત્રી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ શિવ રહસ્ય પુસ્તક સમજાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસતા બોલ્યા, શોભારામ શાસ્ત્રી, તમોને આ અપાર ઐશ્વર્ય સહિત અમારું દર્શન થયું એ જ શિવ બ્રહ્માદિક સર્વનું રહસ્ય છે એમ જાણો. અને હમણાં ભગવાન પોતે અનેક જીવોના કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, અને સદગુરુ ગોપાલ સ્વામી અમારું અંગ છે, તેમણે જ તમારા મોકલેલા બિલી પત્ર દ્વારા ત્યાં રહ્યા થકા અહીં શિવજીની પૂજા કરી છે ગોપાલ સ્વામીએ પોતે, માટે હવે તમે તેમનો સમાગમ કરજો. એમ કહી શ્રી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, અને શોભારામ શાસ્ત્રીની આંખો પોળી થઈ ગઈ, બધું રહસ્ય સમજાઈ ગયું. તરત જ મહા આનંદમાં આવી શોભારામ શાસ્ત્રી ઉઠ્યા, હડાડાટ મંદિરે આવ્યા, ગોપાલ સ્વામીના પગમાં લાકડી પડે એમ પડ્યા. સ્વામી સ્વામી, આવો આવો શાસ્ત્રી, આવો અહીં બેહો. સ્વામી, તો આજ આપની કૃપાથી શિવ રહસ્યનું ખરું તત્વ મને પ્રાપ્ત થયું સ્વામી, ખરું સમજાણું, હવે હું કૃતાર્થ થયો સ્વામી આપની કૃપાથી. એમ કહી પોતાને જે કાંઈ અનુભવ થયો તો એ બધી વાત કરી. પછી સ્વામીના હાથે વર્તમાન ધરાવીને સત્સંગી થયા, અને આનંદ મગ્ન થઈ પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું શોભારામ શાસ્ત્રી ભજન કરવા માંડ્યા, અને ત્યાંથી સીધા ગાયકવાડ સરકાર પાસે આવ્યા, અને પોતાને જે કાંઈ અનુભવ થયો તો એ બધી વાત સરકારને કરી. એ સાંભળી સરકાર ઘણા ખુશ થયા અને બોલ્યા, શોભારામ શાસ્ત્રી, ગોપાલ સ્વામી પણ ભગવાન જેવા સંત છે, એટલે જ તેમણે દિવ્યપણે આવી શંકરની પૂજા કરી. એમ જ્યાં વાત કરે છે ને, ત્યાં જાંબુ મિયા નામનો જમાદાર ત્યાં ઉભો હતો ને, એ બોલવા માંડ્યો, સુનિયા સરકાર, યહ બાત સચ હૈ, કલ ફજર મેં હમ ગલી મેં બેઠ કે કુરાન પઢતે થે, ઉસ વક્ત નૂર ફિરસ્તે આસમાન તે ચલતે હુએ હમને હમારી નિગાહ સે દેખે. સરકાર કે, સાંભળ્યું શોભારામ શાસ્ત્રી, ગોપાલ સ્વામી સંત સહિત આકાશ માર્ગે જતા જુઓ, આ જમાદારે પણ જોયા પરોઢિયામ, એની અગાશીમાં કુરાન પડતો હતો અને સ્વામી આકાશ માર્ગે જતા હતા, ભાળી ગયો. લ્યો, ત્યાં શાસ્ત્રી બોલ્યા, જેમ બ્રાહ્મણનો પુત્ર લેવા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને સહિત ગયા ત્યારે લાકડાનો રથ અને ઘોડા દિવ્ય થયા, તેમ જ હે સરકાર, સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે તેમના સંતો નિરાવરણ સ્થિતિને પામેલા છે, આ બધા દિવ્ય થઈ ગયેલા છે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે, કે અને હજારો મનુષ્યને સમાધિ કરાવે છે અને અનંત જીવોનો મોક્ષ કરે છે એવા આ સાધુ સમર્થ છે. ત્યારે સરકાર કે, સાચી વાત શોભારામ શાસ્ત્રી, તે સંતો જો અહીં દરબારમાં પધારે તો મારે પૂજા કરવાની ઈચ્છા છે હો શાસ્ત્રી, માટે ધનેશ્વર ભાઈને સ્વામીને ચેડવા મોકલો. હો વળી તમારે સમજો શાસ્ત્રી, એક જ દીકરો છે ને એ માંદો છે રે એમ નથી, પણ ગોપાલ સ્વામીને પ્રાર્થના કરજો કે તમારા બેઠા તેને તેઓ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ન લઈ જાય એવી કંઈક દયા કરે, કૃપાળુ શ્રી હરિ એનો રોગ મટાડી દે. ત્યારે શોભારામ શાસ્ત્રી કહે, જેમ શ્રી હરિની ઈચ્છા હોય તેમ કરે. એમ કહીને શોભારામ શાસ્ત્રી ઘેરે આવ્યા. અદભુત આ કથા છે. હરિ ભજને કી જાનત રીતિ, પ્રભુ ચરણ મે રાખત પ્રીતિ. હવે ભગવાન ભજવાની રીત આવડી, ભગવાનના ચરણમાં શાસ્ત્રીએ પ્રીતિ કરી છે. એમનો પુત્ર હતો, એનું નામ વિષ્ણુ હતો, અને વિષ્ણુ શાસ્ત્રીને અત્યંત રોગ થયો હતો. પ્રારબ્ધ કર્મના અંતે મૃત્યુ નજીક આવી ગયું, કંઠે પ્રાણ આવી ગયા. સૌ સંબંધીઓ શોકમગ્ન થઈ આસપાસ ઉભા રહ્યા હતા. પુત્રનો અંતકાળ નજીક જાણી પૃથ્વી ઉપર હુવાર્યો અને શોભારામ શાસ્ત્રીએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, હવે આને લઈ જાઓ તમારા ધામમાં, મને તો હવે તમારું સ્વરૂપ સમજાણું છે, એટલે પુત્ર કે ધનમાં ક્યાંય પ્રીતિ નથી. તબ હરિકુ લખી સુખદ પ્રવીના, શોભારામ પ્રાર્થના કીના, હે સ્વામી મેં દાસ તિહારો, તમારો દાસ છું, આ છોકરો પીડાય છે એનું કષ્ટ નિવારો, એને ધામમાં લઈ જાઓ. એ જ સમયે દિવ્ય વિમાનમાં બિરાજી અનેક દિવ્ય વિમાનમાં સંતોને બેસાડી ભગવાન સ્વામી નારાયણ વિષ્ણુ શાસ્ત્રી માંદો હતો એની પાસે પધાર્યા. તબ જહાં આયે સારંગ પાની, શોભારામ સંગ બોલે બાની. ભગવાન પ્રગટ થઈને શોભારામને કહે છે કે, શોભારામ, તમારા દીકરાને અમે તેડવા આવ્યા છીએ. તબ સુતકુ લેને હમ આયે, લ્યો લઈ જઈશું. ત્યાં તો વિષ્ણુની માતાએ પોક મેલી, એના સંબંધીઓએ માંડ્યા રોવા. ભગવાન સ્વામિનારાયણે આ દુઃખ જોયું, શોભારામ શાસ્ત્રી તો ખુશ હતા. ત્યારે મહારાજ કહે, શોભારામ શાસ્ત્રી, લેવા આવ્યા છીએ પણ આ એની માં બહુ રડે છે, માટે નહીં લઈ જઈએ. એસે પ્રગટ પ્રભુ દેખી કે, શુભારામ દ્વિજ જે હું સ્તુતિ કિયા, મહારાજ કી અતિ મુદ પાયો એ હું. મહારાજની સ્તુતિ માંડ્યા કરવા શાસ્ત્રી કે, હે મહારાજ, આપ તો મહાન છો, હું તો મહારાજ રાજી છું. વિષ્ણુને આપની સેવા ધામમાં મળતી હોય તો એના જેવી કોઈ મોટી વાત નથી. એની બાને અજ્ઞાન છે એટલે છોકરામાં મમતા રાખીને રડે છે, અન્ય સંબંધીઓ રડે છે, પણ હું મહારાજ ખુશ છું. શોભારામ, આ તમારા પુત્રની આયુષ્ય હકીકતે તો પૂર્ણ થઈ હતી, પરંતુ હું એમને અત્યારે અક્ષરધામમાં નહીં લઈ જાઉં. તમારી પ્રાર્થનાથી અને અક્ષરધામમાં લઈ જવા માટે સંતોએ સહિત અહીં આવ્યો છું, પરંતુ તમારા સૌના સંતોષ માટે હું વિષ્ણુની કાળ થકી રક્ષા કરું છું, એમની આયુષ્ય વધારી આપું છું. અને સરકારે કહ્યું હતું ને કે તમારા બેઠા પુત્રને ભગવાન ધામમાં નહીં તેડી જાય, તે વચનને સત્ય કરું છું. હવે તે પુત્રને તમે ભણાવજો અને બીજા પણ તમને ત્રણ દીકરા થાહે, ચાર થઈ જાય, નનામી ઉપાડવામાં કોઈને નહીં બોલાવવા પડે. લેર કરો, લ્યો આ તમારા ચારેય પુત્રો શાસ્ત્રમાં દિગ્ગજ જેવા સમર્થ થશે અને સર્વત્ર જય મેળવશે, એમ કહેતાની સાથે સ્વામિનારાયણ ભગવાન સંતોએ સહિત અંતર ધ્યાન થઈ ગયા. લ્યો પુની અદૃશ્ય ભય મહાપ્રભુ પીછે જાગી કયો બાલ. વિષ્ણુ શાસ્ત્રી તો બેભાન હતો, એ જાગ્યો. મોયટેરન હરિ આયે તે, જાગીને બોલ્યો કે મને તેડવા ભગવાન સ્વામિનારાયણ સંતો સાથે આવ્યા હતા. પરી ગયે પીછે દયાલ, પણ ભગવાન પાછા ગયા. પુત્રના આવા વચન સાંભળી સૌ સંબંધીઓ પરસ્પર કહેવા લાગ્યા કે વિષ્ણુનું મૃત્યુ નક્કી હતું, છતાં ધર્મનંદન શ્રીહરિએ કૃપા કરીને એને જીવાડ્યો છે. વળી આપણને સૌને પ્રત્યક્ષ દર્શન દીધા. મહારાજના ભક્ત વત્સલપણાનું આપણે શું ગાન કરીએ. સ્વામિનારાયણ કેવા દયાળુ છે. અહો, આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના કલ્યાણકારી પ્રતાપને સૌ હર્ષથી ગાવા લાગ્યા છે. અદ્ભુત આ બધી વાતો બની છે. એસે પરચા અનુ શુભારામ કે સબંધી સબ, એસે પરચા અનુ ઓહો સબંધી સબ, અર દેખહુ કે સુખરો શરણ ભયે મહારાજ કે, દેખહુ કે સુખરો શરણ ભયે મહારાજ કે, ઓ શરણ ભયે મહારાજ કે, શરણ ભયે મહારાજ કે. આવો પરચો જોન શોભારામ શાસ્ત્રીના બધા જ સંબંધીઓએ પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું શરણ ગહી લીધું. લ્યો ગોપાલ સ્વામી પાસે મંદિરે જઈને કંઠીઓ બાંધી લીધી. બધા જ હરિભગત થઈ ગયા. સ્વામિનારાયણનું ધ્યાન ભજન કીર્તન માંડ્યા કરવા, સ્વામિનારાયણ ભગવાનની પૂજા માંડ્યા કરવા. આવું થયું, આનંદ આનંદ થઈ ગયો. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણની પૂજા માટે તૈયાર કરેલ ઉપચારો લઈ શોભારામ શાસ્ત્રી મંદિરે આવ્યા. બધી પૂજા લઈને ત્યાં ગોપાલ સ્વામીની સંત મંડળે સહિત ભગવાન શ્રીહરિની પૂજા કરીને પૂજા કરી, પછી મહારાજે પોતાના પુત્રની કાળ થકી રક્ષા કરી બધી વાત માંડીને ગોપાલ સ્વામીની કરી. અને વિશેષમાં એમ પ્રાર્થના કરી કે હે સ્વામી, હવે કૃપા કરી સંતોએ સહિત આપ મારે ઘેરે પધારો, મારે તમને જમાડવા પધરામણી કરાવી. અને સ્વામી, વળી વડોદરા સરકારે પણ આપના પૂજનની ઈચ્છા રાખી છે, તે પણ મહાભાવિક છે, તમારામાં એને એજ થયો છે, માટે ત્યાં પણ કોઈ માણસ જો તેડવા આવે ને તો જાય જો. ત્યાં તો સરકારની વિનંતીને લઈને ધનેશ્વરભાઈ લઈ આવી ગયા. આવીને કહે છે કે સ્વામી, સરકારે દરબારમાં સંતોના પૂજનની તૈયારી કરી છે અને મેનો પાલખીને ગાડીઓ વગેરે લઈને મને તમને તેડવા મોકલ્યો છે, માટે કૃપા કરી દરબારમાં પધારો. ત્યારે શોભારામ શાસ્ત્રી બોલ્યા કે સ્વામી, હવે શું કરીશું, તમે પ્રથમ દરબારમાં પધારો, બીજું શું થાય, મોટાનું આમંત્રણ વહેલા સ્વીકારવું પડે ને, પરંતુ તમે ત્યાં વાતચીત કરતા મોડું કરશો અને મારે ઘેર આવેલા ઘણા માણસો આપની વાટ જોઈને બેસી રહ્યા છે, તે બાપડા નિરાશ થશે. ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા, શોભારામ શાસ્ત્રી, સાધુને તો રાજા અને રંક સૌ બરાબર હોય, સાધુને તો રાજા અને રંક સૌ બરાબર હોય, અને જો બરાબર ન હોય તો એ સાધુ ન હોય. આ તો જબરી વાત કરી. હા, ભગવાનની આજ્ઞા છે કે જે જેવો લાયક હોય એને એવું સન્માન આદિ કરવું, એ વાત તો વ્યવહારિક ને ઉપલી થઈ, પણ અંદરથી તો સાધુ ને રાજા ને રંક તો હરખા જ હોય, માટે તમે છે ને કંઈ નિરાશ થશો નહીં, મહારાજ હવના મનોરથ પૂર્ણ કરશે. ઓ શાસ્ત્રી, શોભારામ ઉઠો, તમે ઘેર જાઓ, અમે તમારે ત્યાંય આવીએ છીએ. તેથી શાસ્ત્રી તો ઉઠીને ઘેરે ગયા. આ બાજુ સરકારે મોકલેલા મેનામાં વિમાનોમાં બેસી સ્વામી સંતો સાથે એક રૂપે ભક્તોના મંડળે વિટાણા થકા વડોદરા નરેશના દરબારગઢમાં પધાર્યા અને બીજું રૂપ લીધું. સંતો ભક્તો સાથે બીજું રૂપ લઈ અને સ્વામી શોભારામ શાસ્ત્રીને ઘેરે ગયા છે. બંનેએ સંતોના દર્શન પૂજનનો અલૌકિક લાભ લીધો. આવો પરચો ગોપાલ સ્વામીએ વડોદરામાં દીધો. પછી સ્વામી સરકારને વાતો કરવા માંડ્યો. એક રૂપે રાજદરબારમાં છે, બીજે રૂપે શોભારામ શાસ્ત્રી જેવા બ્રાહ્મણને ઘરે બેઠા છે. રાજદરબારમાં જે રૂપે સ્વામી બેઠા છે એ રૂપે સ્વામીએ સરકારને માંડી વાતો કરવા કે સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી આજ પ્રગટ પ્રભુ છે, એનું ભજન કરવું. આવી તેવી સ્વામી કંઈક વાતો કરતા હતા, પણ સરકારનું ધ્યાન વાતો સાંભળવામાં નહીં. નવસારી કંઈક વ્યવહારિક કામકાજ હતું ને, એમાં ગયેલું. ત્યારે સ્વામીને એમ થયું કે આ સરકારને કાંઈ ધ્યાન છે નહીં, એટલે સંતોને આજ્ઞા કરી, સંતો કીર્તન બોલો, બીજું શું થાય ત્યારે આવું છે. ક્યારેક માણાને મોટા સાધુ વાત કરતા હોય પણ મન ક્યાંય રખડતું હોય તો મોટા સાધુ અંતરિયામી પછી વાતું કરે નહીં. સાધુને કહ્યું કીર્તન ગાઓ, એટલે સાધુએ કીર્તન શરૂ કર્યા. હો સ્વામી નારાયણ કેને આળસ તજી, સ્વામી નારાયણ કેને,
સ્વામી નારાયણ કેને આળસ તજી, સ્વામી નારાયણ કેને,
સ્વામી નારાયણ કેને,
સ્વામી નારાયણ કેને.
રે મમતા મોહ કપટ છલ ત્યાગી, હરિ ચરણે ચિત દેને.
મંજુકાશ્યાનંદ સ્વામીની રચના છે, હરિ ચરણે ચિત દે.
પ્રગટ પ્રભુ પદ નાવત જીને,
પ્રગટ પ્રભુ
વહે મા વિષય ન દિવેને, વહે મા વિષય ન દિવેને, આળસ તજી સ્વામી નારાયણ કેને,
આળસ તજી સ્વામી નારાયણ કેને.
પ્રગટ ભગવાનના ચરણરૂપી નૌકાને છોડીને તું વિષયના વેગમાં વહીશ નહીં, વાય ભજન કર કહેતા ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ જોડી રાખ.
અક્ષર પદને જોઈ છો તો ચઢ ભજન ને જેને,
અક્ષર પદને ઈચ્છો તો ભજનમાં ચડી જાઓ.
મંજુકેશાનંદ નો વાલો,
મંજુકેશાનંદ નો વાલો,
હૃદયમાં ધારી લેને, હૃદયમાં ધારી લેને, મગન થઈ શ્યામ ચરણ ઉરધારો, શ્યામ ચરણ
ઉરધારો, મગન થઈ શ્યામ ચરણ ઉરધારો.
બધા શાસ્ત્રો અને બધા સંતો આની આ જ વાત કરે છે અને આપણને આ ફાવતું નથી. માયામાં મન રખડ્યા જ કરે લ્યો, કેમ કે જેવો જોઈએ એવો મહારાજનો મહિમા નથી. એટલે બાકી ભગવાનને છોડીને મન બીજે જઈ શકે નહીં, લઈ જવું હોય તોય. એવમ ભૂત હરિહિ,
કોટી જન મને અંતે પ્રાણી, મનુષ્ય દેહ મળ્યો સારો,
કોટિક જન મને અંતે પ્રાણી, મનુષ્ય દેહ મળ્યો સારો,
કામ ક્રોધ મદ લોભ કા चरण संभारो
श्याम चरण उर्धारो
प्रगट प्रभुनु भजन कर्या विना केड़े जन्म गयो तारो मंजुकेशानंद कहे मननी मंजुकेशानंद कहे मननी
मंजुकेशानंद कहे मननी
वासना सर्वे निवारो मगन श्याम चरण उर्धारो
मगन थई श्याम चरण उर्धारो
श्याम चरण उर्धारो मगन थई श्याम चरण उर्धारो
मगन थई श्याम चरण
સ્વામીએ બે કીર્તન ગવડાવ્યા. કીર્તન બંધ રહ્યા ત્યારે સરકાર સ્વામીને કે સ્વામી વાતો કરો ને. સ્વામી કે વાતો તો કરતો જ તો ને, કે કેમ બંધ કરી? સરકાર, તમારું મન નવસારી ગયું હતું એથી અમો કોને વાતો સંભળાવીએ. સરકારે હાથ જોડ્યા. હા સ્વામી, હા મહારાજ, આપ તો અંતર્યામી છો. પછી સ્વામીએ થોડીક વાતો કરી, સરકારને રાજી કરી, એટલે સરકાર ઘણું પ્રસન્ન થયા. પછી સ્વામીએ સૌને પ્રસાદ આપ્યો અને કહ્યું, હવે આ સૌ જમજો, આ પ્રસાદ ખાવાથી કોઈને સમાધિ નહીં થાય, પરંતુ સૌના અંતકરણ પવિત્ર થશે, માટે કોઈ બીક રાખશો નહીં. ત્યારે સરકાર કે, સ્વામી, સમાધિ તો મોટા યોગીઓને પણ દુર્લભ છે, પરંતુ પ્રથમ અમને આપનો નિશ્ચય નહોતો, તેથી બીક લાગતી હતી એટલે નહોતા ખાતા, પણ હવે જો સમાધિ થાય તો સારું, પણ રાયના ભાવ રાતે ગયા, હવે હું સમાધિ થાય. વાલા ભક્તો, એ જ રીતે શોભારામ શાસ્ત્રીને ત્યાં પણ સ્વામીએ વાર્તા કરીને પૂજા સ્વીકારી. બબ્બે રૂપે સંત હરિભક્ત સાથે ગોપાલ સ્વામીએ જેમ શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી હરિજી મહારાજ પોતે પરચા દે એમ વડોદરામાં પરચા દઈને હરિભગતના મનોરથ પૂરા કર્યા છે. આમ બંનેના મનોરથો પૂર્ણ કરી ગોપાલ સ્વામી સંતો ભક્તોના મંડળે સહિત પાછા મંદિરે પધાર્યા, એકરૂપ થઈ ગયા. પછી જ્યારે સ્વામી બે સ્વરૂપે એક સાથે બંને જગ્યાએ પધાર્યા હતા તેની આખા શહેરમાં જાણ થઈ, અને સરકારને ખબર પડી, શોભારામ શાસ્ત્રીને ખબર પડી, ત્યારે આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. સરકારના મનમાં અતિ દ્રઢ નિશ્ચય થઈ ગયો કે જેના સંત એક સાથે અનેક સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથ પૂરવા સમર્થ હોય તો તે જેને ભગવાન માનતા હોય તે શ્રી હરિના ઐશ્વર્ય અને પ્રતાપનો મહિમાનો તો કોણ પાર પામી શકે. આમ નિશ્ચય થયો. બોલો, મહિમા થયો. એ જ સામર્થી પોતે શ્રી હરિ આજ વાવરે છે અપરિમિત, તે કહી ન જાય કોઈ થી છે એવી અલૌકિક રીત. અરે આગે પરચા પૂર્યા જન હે તે લઈ અવતાર, પણ એ થકી રીત આજની છે જો અપરંપાર. કહી 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 એ ક્યાં લગી એક જીભે જશ અપાર, પણ જે આવે મારી જાણમાં કરું કાંઈક એનો ઉચ્ચાર. અરે જે આવે મારી જાણમાં તેનો કાંઈક કરું ઉચ્ચાર. અદ્ભુત વાત છે. શોભારામ શાસ્ત્રીનો છેલ્લો એક પ્રસંગ કહીને કથાને પૂરી કરીશ. એક વાત કરવી છે, અદ્ભુત વાત છે. એકવાર ગોપાલન સ્વામી અને નિત્યાનંદ સ્વામી વડોદરામાં હતા. સયાજી રાવ સરકારને ગોપાલન સ્વામીમાં અને નિત્યાનંદ સ્વામીમાં બહુ હેત હતું. એટલે સયાજી રાવ સરકાર કહે, મારે છે ને નિત્યાનંદ સ્વામી મહાન પંડિત છે, એમની પૂજા કરવી છે. ગોપાલન સ્વામી કે પૂજા જેવા છે, સરકાર લાભ લઈ લો, આવા સંત પૂજવા ક્યાંથી મળે. હે કે જેને રૂપે મારો હરિહવને સુખ દેતા હોય, સરકારને ભારે ઉમળકો થયો. એ વખતે સાધુ એકાબીજીનો મહિમા પડખે વાળાનો ગાય હતા. હો, પોતે નાના રહેવું ને પડખે વાળાને મોટા કરવા, એવી ઉદાર ભાવનાઓ હતી. આજે સારું છે, કંઈ બગડી નથી ગયો, પણ તેથી બહુ સારું હતું. હા, આજે સારું છે, પણ લાગઠ નહીં. ધરતી ઉપર જેથી વરસાદ વરસ્યો હોય તેથી લાગઠ લીલી ધરતી હોય, અને પછી તો નદીના કિનારા હોય, કોકના કૂવામાં પાણી હોય, કાંઈક સરોવર ભર્યા હોય, ન્યા લીલું હોય. હોય ખરું? તે સિયાજીરાવ સરકારે નિત્યાનંદ સ્વામીની ભારે વસ્ત્ર ભૂષણોથી પૂજા કરી. ભાઈ મોટી પાટ લેવા સ્વામીને ગાજી ચીક્યા પાથરી દીધા, માજમો પાથરી દીધી, એની માથે બેડે પૂજા પૂજા કરી. નિત્યાનંદ સ્વામીને એમ કે વડોદરા નરેશ છે, રાજા છે, સત્સંગી છે, ભાવનાવાળા છે. સ્વામીએ રાજાનું ભલું થવા માટે આ બધું સ્વીકાર્યું. પ્રકાંડ પંડિત, મોટું જાડું શરીર, પાટીમાંથી બેહી અને સાધુને ભણાવે છે. એમાં શોભારામ શાસ્ત્રી મંદિરે દર્શને આવ્યા, સરકાર પૂજા કરી ગયેલા. નિત્યાનંદ સ્વામીના આ રીતે ઠાઠ માઠમાં દર્શન કર્યા. સ્વામી પોતે તો ઢોલિયા પર બેસીને સંતોને ભણાવતા હતા. શોભારામ શાસ્ત્રી દર્શન કરીને ઘરે ગયા અને મનમાં સંકલ્પ થયો કે નિત્યાનંદ સ્વામી તો ઢોલિયા પર બેસે છે અને આટલો બધો ઠાઠ માઠ રાખે છે, તે એમને મારા ધામમાં કેમ લઈ જશે? હે, કે એમનું કલ્યાણ કેમ થાય? આવો ઘાટ થયો, બોલો લ્યો. તમને થાય આવા ઘાટ કોઈને વિશે ક્યારે? ધન્યવાદ કહેવાય તમને ને તમારા મા બાપને કે આવા ક્યારેય તમને ખરાબ ઘાટ, ભૂંડા ઘાટ નથી થતા. લ્યો, મને તો બહુ આનંદ થયો કે થાય છે. થતા હોય કહેતા નહીં, મને શોખ થાય. શોભારામ શાસ્ત્રીને ઘાટ થયો કે નિત્યાનંદ સ્વામીનું કલ્યાણ કેમ થાય? પાટમાં બેઠા છે અને ઠાઠમાઠ રાખે છે. અને પછી તો શોભારામ શાસ્ત્રી વાણું પાણી કરીને રાતે હૂતા, બરોબર અડધી રાતનું વાણું ભાંગ્યું છે અને એના ઘરમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. હાથમાં ફૂમકાવાળી હોટી હતી, ફટાક લઈને શોભારામ શાસ્ત્રીને મારીને ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. કોણ છે? મહારાજ કે અમે છીએ. મહારાજ તમે? હું ભૂલ પડી, ગાંડા, તને નિત્યાનંદ સ્વામી વિશે આવો સંકલ્પ થયો જ કેમ? મૂરખ, સ્વામી તો બ્રહ્મ ભાવે રહી અખંડ અમને ધારી રહ્યા છે, માટે તે મોટી ભૂલ કરી છે એટલે અમે તને હોટી મારી છે. હોટી મારીને જગાડ્યો છે, આ તને જગાડ્યો એમ નહીં, સારા સંપ્રદાયના તારા જેવા જે જે ખોટા ઘાટ કરતા હોય એ બધાને મેં જગાડ્યા છે આ એક હોટીથી. હોટી તને એકને વાગી, પણ બધાને મેં ભાનમાં લાવવા આ તને હોટી મારી છે. ખબરદાર, મોટા સાધુને વિશે કાંઈ ડાપણ કર્યું છે તો તમારી બુદ્ધિને નાથો, એને કંટ્રોલમાં રાખો, એને બહુ રખડવાદીઓમાં. બીજા માણામાં ને સાધુમાં ફેર છે, બીજા જળમાં ને પ્રસાદીના જળમાં ફેર છે, બીજા ઝાડમાં ને તુલસીના ઝાડમાં ફેર છે, બીજા જીવોમાં ને ભગવાનના ભક્તમાં ફેર છે, બીજા દાડા ને એકાદશીમાં ફેર છે. કંઈક નોખવું પાડતા શીખો. આવો ઘાટ કેમ તમારાથી થાય? માટે જા, તે સ્વામીનો અપરાધ કર્યો છે, માટે સ્વામીની માફી માગ, પગે લાગજે, નિષ્કપટ થઈને તારો સંકલ્પ કહેજે કે મેં આવું ડાપણ કર્યું છે તમારે વિશે, તો સ્વામી માફી આપશે. પાછો જોજે, કપટ રાખતો નહીં, ડાયો થાજે, નિર્માની થાજે. એમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. લ્યો, આવી ઉપાય થઈ. આપણે પાછા ગાઢ સંકલ્પો હાંજ પડે કેટલી વાર થતા હોય ને, કહેવાની તો પાછી તાકાત હોય નહીં, રાંકાઓ કહી ન શકે પાછા. બોલો, એ કહી ન કે મને આવા ઘાટ તમારા વિશે થયા હતા. બોલવું કેમ, એમ થાય હલકો થઈ જાય, મારી આબરૂ જાય. સ્વામી પછી મને કેવો ગણશે? આપણે દમડોળ કરીને હારા ગણાવવું હોય ને પાછા, હોઈએ હળેલા તોય. હા હા હા, ભારે કર્યો. હા તો હવના રૂપ ઉઘાડા કરે એવી કથા છે. મારા તો અદ્રશ્ય થઈ ગયા, પરંતુ હોટી મારી એનું ફૂમકું તૂટીને પછારીને પીડ્યું રહ્યું. સવારામ શાસ્ત્રી પછી તો હું કરે, ઊંઘ આવી નહીં, મારી નાખ્યા આ ભણેલા ગણેલા શાસ્ત્ર ભણેલા ખરા ને આપણે, એટલે આ ડાપણ થયા વગેરે રહે નહીં. ભગવાનના સાધુની વાત નોખી હોય છે, આપણે આ મેળવવા જઈએ હાધા મેળ મળે નહીં, આમાં બધું ટૂંકવું પડે. હવે કરવું હું, કઈ હવાર થાય ને કઈ નાહી ધોઈને પૂગું સંતો પાસે, અને પછી હવારે નાહી ધોઈને હાથમાં ફૂમકું લઈ અને શોભારામ શાસ્ત્રી મંદિરે આવ્યા. પોતાની ભૂલના પસ્તાવાનો પાર નથી. આવીને ગોપાલ સ્વામીને દર્શને જઈને સ્વામીને પગે લાગ્યા, આંખમાં આહુડા હતા. સ્વામી કે કેમ શાસ્ત્રી રડો છો, શું થયું? કે સ્વામી બહુ ખોટું થઈ ગયું, બહુ ભૂંડું થઈ ગયું, બહુ ખરાબ ઘાટ થઈ ગયા, હલકા નીચ ઘાટ થઈ ગયા. સ્વામી કે એવા તો હું ઘાટ થઈ ગયા છે, પરનારીના પારિકા ધનના તો કે એવા થયા હોય તો સારું, એમાં બહુ પાપ ન લાગે. પરનારીના ઘાટ થયા હોય કે પારિકું ધન લેવાના ઘાટ થયા હોય, આ તો મોટા સંતને વિશે અવળું સમજાઈ ગયું. વાત કરો માંડીને. સ્વામી કાલે હું આવ્યો ને તે નિત્યાનંદ સ્વામી પાર્ટીમાં છે, આમ ઠાઠ માઠથી બધું આમ બેઠા હતા, સરકાર પૂજા કરી ગયેલા ને એટલે મને ઘરે જતા પછી એવો ઘાટ થઈ ગયો કે નિત્યાનંદ સ્વામીનું કલ્યાણ થાય છે, આવો ઠાઠમાઠ રાખે છે તે. આમ વાત કરીને ગોપાલ સ્વામીની આંખ પોળી થઈ. હો સ્વામી કે અલ્યા શાસ્ત્રી, આવો સ્વામી પ્રત્યે તારાથી ઘાટ થાય? નિત્યાનંદ સ્વામીને વિશે આવો ઘાટ કર્યો તમે? કરાય? સ્વામી તો સાક્ષાત શ્રીજીના અંગભૂત છે, મૂર્તિ રૂપ છે. એ બહુ ખોટું કર્યું સ્વામી, થઈ તો ગયું જ ખોટું. પછી ખબર કેવી રીતે પડી કે આ ખોટું થયું? મને તો ક્યાં અક્કલ હતી, હું તો મારા ફોર્મમાં જ હતો, હું હાંસો એમ. પણ રાતે મહારાજ આવ્યા, અડધી રાતે ઉપાડીને હોટી મારી રમલેન ગમલેન જાગી ગયો, હોટીને ફૂમકું તૂટી ગયું, આ લઈને આવ્યો. આ મહારાજની હોટીને ફૂમકું મહારાજે ટડકાયો કે સ્વામી પ્રત્યે આવો ઘાટ કર્યો જ કેમ? જા માફી માંગ, નિષ્કપટ થાજે. સ્વામીમાં અમે સાક્ષાત રહ્યા છીએ, સ્વામી તો બ્રહ્મભાવે અમને અખંડ ધારી રહ્યા છે, તારે આવું ડાપણ કરવાની જરૂર હું? હવે આમાં નહોતા કાંઈ બોલ્યા, નહોતી કાંઈ નિંદા કરી, નહોતું કોઈને કીધું, ખાલી સંકલ્પ થયો તો એમાં મહારાજે આવીને હોટી મારી. બોલો, હવે જે માણા નિંદા ટીકા કરતા હોય, આડોળાઈને ઊંધાઈનો પાર ન હોય, અભિમાનમાં ને અભિમાનમાં જીવતા હોય, પોતાને તો જાણે કાંઈ ખબર ન પડતી હોય, ત્યારે અમે હું સમજીએ છીએ એમ ફોર્મમાં વર્તતા હોય, કે પછી શાસ્ત્રના જ્ઞાને કે બુદ્ધિના ડાપણે કે ઘરમાં ધન આદિક સગવડતા હોય એને લઈને, કે પાંચ માણા પૂછતું હોય માનતું હોય એને લઈને, ફોર્મમાં ને ફોર્મમાં ગમે તેને વિશે ગમે એવા ગાઢ સંકલ્પ કરતા હોય અને પાછા ટીકા નિંદાય કરતા હોય, એની દશા શું થાય મને કહો? આને તો ખાલી ઘાટ થયો, કોઈને કીધું નથી, તોય મહારાજે ઉપાડીને હોટી વળગાડીને કીધું કે જા નિષ્કપટ થઈને માફી માંગ. સમજો, આ ભૂલ મારે ને તમારે દિવસ ઉગીને હાથ મે ત્યાં કેટલી વાર થાય છે, આ હકીકત છે. આપણે આ સત્સંગમાં રહીને સેવાય ઘણી કરીએ છીએ અને દ્રોહય ઘણો કરીએ છીએ, હારોય ઘણું કરીએ છીએ અને ભૂંડુંય ઘણું કરીએ છીએ. આપણે આપણું જ જેટલી ભક્તિની સેવા કરી હોય ને એ બધી પાછી આપણે અડાવાળા સંકલ્પ કરીને બાળીને નવરા થઈ જઈએ છીએ. ખરેખર આ સત્સંગમાં રહેવું, સંતોને સંતો ભેળા રહેવું, ત્યાગી બહેનોએ ત્યાગી ભેળા રહેવું, હરિભક્તોએ હરિભગત ભેળા સંતો ભેળા રહેવું, પણ ઝીણો ઝીણો સૂક્ષ્મ દ્રોહ રોજ થયા કરતો હોય છે. અને એટલે તો મહારાજે કીધું કે પૂજા કરીને રોજ એક દંડો વધારે કરીને કહેવું કે મહારાજ મન કર્મ વચને જાણે અજાણે તમારો ને તમારા કોઈ નાના મોટા ભક્તોનો ઝીણો હરખો હોય, મને અભાવ અવગુણ આવ્યો હોય, નેગેટિવ વિચાર થઈ ગયો હોય, કાંઈક દ્રોહ થઈ ગયો હોય, એમનું દિલ થોડું ઘણું મારાથી વાણી વર્તનથી દુકાણું હોય, પ્રભુ માફ કરજો. હે મુક્તો સંતો ભક્તો પ્રગટ બધા માફ કરજો, એમ રોજ પ્રાર્થના કરવી, કોઈ દી ભૂલવું નહીં. મહારાજ કે ભગવાનના સંતો ભક્તોને પ્રત્યે ખોટા ઘાટ કરવાથી કે એમને દુખવાથી જીવને જેવું દુઃખ આવે છે એવું દુઃખ તો બીજા કોઈ પાપે આવતું નથી. આવું મહારાજે કીધું છે વચનામૃતમાં. અને ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ કરવાથી જે પાપ થાય છે એ પ્રાયચિતે કરીને ટળતું નથી, તો ભોગવવું જ પડે છે કાળી રાડ્યો નાખીને. માટે ડાપણ કર્યા વગેરે આ માર્ગે ન જાવું. હું કહું છું પાંચ માળા ઓછી ફેરવો કે થોડું ઘણું ન પાળો કે મંદિરે ઓછા જાઓ કે ન સેવા કરો તોય હાલ છે, પણ ભલા થઈને આ ધંધો ન કરતા, સંકલ્પ ન કરવો. શું કરવા? શું કરવા? પુણ્યને બાળી દો, શું કરવા? ભજન બાળી દો, શું કરવાને? આ કામ કરવું જોઈએ, એમાં લાભ શું છે? આ શોભારામ શાસ્ત્રીએ ધંધો કર્યો, એ ધંધો તમને કરવાનું સ્વામિનારાયણ કહી ગયા છે, લખ્યું શિક્ષાપત્રીમાં, તમે રોજ ઉઠીને ધંધો આ કરવો એમ. શું કરવા? આ સૂક્ષ્મ દ્રોહ કરવા. હું કરવા પણ અહમને, બીજું હું ડાપણ જ ને, હું સમજું છું ને આને ખબર નથી પડતી નિત્યાનંદ સ્વામીને, આ સિવાય બીજું હું, હું ડાયો છું ને આ સાધુ સંતોના હરિભગત ડાયો નથી, આટલું જ ને મને ખબર પડે છે, ના નથી પડતી. તે તને જ ખબર પડે, તને જ શાસ્ત્ર જ્ઞાન છે, તને જ બુદ્ધિ છે, એમને એમના કલ્યાણની કે એમને કંઈક શાસ્ત્ર જ્ઞાન કે બુદ્ધિ નહીં હોય. હું કરવા આવા ઊંધા ઘાટ કોકના પ્રત્યે કરે છે, તારામાં તને શ્રેષ્ઠતા મનાણી છે એટલે જ આવા કોકના પ્રત્યે ઘાટ થાય છે ને, નહીં સહારું થાય? બોલો સહારું થાય. આપણે નિર્માની હોઈએ તો આપણને કોકને પ્રત્યે આવા એની હીનતાના ઘાટ ન જ થાય. ચોખ્ખું છે, હાવ દીવા જેવું, આ તો આથી ચોખ્ખી વાત હોય કેટલી, આમાં તો બધાને સમજાઈ જાય એવી વાત છે. ભાઈ ભાઈ નાના મોટા ત્યાગી ગૃહિણ બધાને ઉગાડું થઈ જાય કે હા હાળો હાસુસ, હાવ હાસું, શેરો ગળે ઉતરે એમ વાત ઉતરે, શેરડા પડે માલિકો શેરડા, આ તો કલ્યાણની વાતું છે. આ કાંઈ હો હો ને હા હા કરવા ભેગા છે ને એકાબીજીના વખાણ કરીને ભાઈ ભાઈ કરવાનું નથી, આ તો કાણસરીના સોડા કાઢીને બ્રહ્મરૂપ થઈને ભગવાન સ્વામિનારાયણ ધારવાની વાતું છે, પરમેશ્વર પામવાની વાતું છે, અદભુત વાતું છે. ગોપાલ સ્વામી બોલ્યા ને કે આવા સંકલ્પ કરાય નિત્યાનંદ સ્વામીને વિશે. સ્વામી તો શ્રીજી મહારાજના અંગભૂત છે, અખંડ મહારાજને ધારી રહ્યા છે, પણ સ્વામી થઈ ગયા, શું કરવું? હાલો ને મારે આરે નિત્યાનંદ સ્વામીની માફી માગવી છે. પછી ગોપાલ સ્વામીને લઈ શોભારામ શાસ્ત્રી નિત્યાનંદ સ્વામી પાસે ગયા અને બધી બનેલી વાત કહી, અને પછી શોભારામે સ્વામીને હાર પહેરાવી, પગમાં પડીને કરગરીને માફી માગી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે શોભારામ શાસ્ત્રી, ભલા તને મારા કલ્યાણનો સંશય થયો? હે શાસ્ત્રી, શાસ્ત્ર ભણ્યા એનું આ ફળ નીકળ્યું? થોડીક બુદ્ધિ આવી એટલે તને મારા કલ્યાણમાં શંકા અને સંશય માંડ્યા થવા? અરે શાસ્ત્રી, આ મારો આખો દેહ શ્રીજી મહારાજનો સાક્ષાત પ્રસાદીભૂત છે. આ દેહમાં કોઈ જીવજંતુ પડે, આ દેહ હડે ને કોઈ જીવજંતુ પડે ને એનું કલ્યાણ થઈ જાય શાસ્ત્રી. અને મારા દેહને કોઈ અડે, મારા શરીરને કોઈ અડે જીવજંતુ કે મનુષ્ય, એનું કલ્યાણ થઈ જાય. અને ભાવથી કોઈ મારું દર્શન કરે ને શોભારામ શાસ્ત્રી, એનું કલ્યાણ થઈ જાય. તું મારા કલ્યાણની શંકા કેમ કરે છે? કારણ કે મારામાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે, તેથી મારા કલ્યાણમાં શો સંશય હોય? આવી નિષ્ઠાભરી વાતો નિત્યાનંદ સ્વામીએ શોભારામ શાસ્ત્રીને કરી. શોભારામ શાસ્ત્રીને એમ થઈ ગયું કે મારી નખ્યા, હવે આ ધંધો કોઈ દી ન કરો. અને ખરેખર સુખી થવું હોય તો પોતે પોતાનું કરવું, તું તારું કર એવું તો હિન્દુસ્તાનની લારીને ઠાંઠે લખેલું હોય, તોય કોઈને અક્કલ નથી આવતી લોક આપણે આપણું કરીએ. હા હા, ગજબ થઈ ગયો. અમારામાં થોડું ઘણું ભણે ને બે શબ્દ બોલતા આવડે એટલે વાયડાઈ શરૂ થઈ જાય, અને તમારામાં દેશ પરદેશમાં બે આંટા માર્યા ને થોડાક રૂપિયા થાય એટલે તમારે વાયડાઈ વધી જાય, પછી ગમે ન્યા ગમે એવા ઘાટ કરવાનું ચાલુ. જાણે સ્વામિનારાયણ પરવાનો દઈ ગયા હોય. હેઠા બેહો, પાવલી ભાઈની ઉંદડી માથે પચામણનો પાટલો પડે તો હાડક્યું એકય ન દેખાય એવો લોટ થાય. આ સત્સંગ તો દિવ્ય છે, વિષ્ણુ રૂપ છે, અક્ષર રૂપ છે, બ્રહ્મ રૂપ છે, ડાપણ કાંઈ કરાય નહીં, આપણે આપણું કરાય, એમાં જ મજા છે. માટે ક્યાંય આવી નેગેટિવ વિચારધારા જો થોડી ઘણી દિલમાં ક્યાંક ક્યાંક ફૂટતી હોય તેને ભડાકે દેવી, હવને ગુણમય દ્રષ્ટિથી જોવા, હવને મોટા માનીને પોતાને હાવ નાનો માનીને આ સત્સંગમાં પડ્યો રહે એને ભગવાન વશ થાય છે. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન.